આજે આપણે જે આ 24મું વચનામૃત પઠન કર્યું એનો ક્રમાંક 24મો, એ સાંકેતિક હોય એવું જ લાગે. પ્રકૃતિના 24 તત્વો છે, એ પ્રકૃતિના 24 તત્વોથી મુક્ત થઈને આત્માને પરમાત્મામાં સ્થિતિ કરવી એ બાબત લઈને આ વચનામૃતનો પ્રારંભ છે. એ સ્થિતિ જ્ઞાને કરીને કરવાની વાત છે. પણ પેલા સ્થિતિ એટલે શું, એનું રૂપ એ આપણા મનમાં તો હોવું જોઈએ. તો ટૂંકમાં યાદ રાખી લીધા જેવું, અક્ષરના સાધર્મ્યપણાને પામીને પરાત્પર પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત દર્શન પામી એમની મૂર્તિના સુખે અખંડ સુખિયા થઈ રહેવું એનું નામ સ્થિતિ. હવે જે તે પ્રકારે તમે પ્રાપ્ત કરો, મંજિલ એક છે, રસ્તા જુદા છે. કોઈ ભક્તિને માર્ગે જાય છે, કોઈ જ્ઞાનને માર્ગે જાય છે. શ્રીજી મહારાજને અભિષ્ઠ આ સ્થિતિ છે, એને પ્રિય સ્થિતિ આ છે. ભાગવતની પ્રિય સ્થિતિ છે, ગીતાની પ્રિય સ્થિતિ છે. સ્થિતિ એક છે, મંજિલ એટલે કે મુકામ એક છે, રસ્તા જુદા છે. એક રસ્તાથી જ જવાય એવું થોડું છે, રસ્તા જુદા છે. અમદાવાદ પહોંચવું હોય તો એક રસ્તો થોડો છે, આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી જવાય. પણ જવું જોઈએ તો એક સ્થિતિ છે અને પહોંચવાના રસ્તા બે છે. અહીંયા જ્ઞાન માર્ગનું સ્થાપન કર્યું છે, બીજો માર્ગ છે ભક્તિ માર્ગ. બે માર્ગ, સ્થિતિ એક, પેલો ભક્તિ માર્ગ, બીજો એક જ્ઞાન માર્ગ. તો બેમાં ભેદ છે, રસ્તામાં ભેદ છે, સ્થિતિમાં ભેદ નથી. તો બેમાં ભેદ શું છે એ જરા સમજુ વર્ગને બહુ મજા આવશે. એનું સૂક્ષ્મ રૂપ જોઈ લઈએ. ભક્તિ માર્ગમાં ભાવનું પ્રાધાન્ય છે, જ્ઞાન માર્ગમાં વિવેકનું પ્રાધાન્ય છે. ભક્તિ માર્ગ ભાવનું અને જ્ઞાન માર્ગ છે વિવેકનો માર્ગ છે. ભક્તિ માર્ગ છે એ સમર્પણનો માર્ગ છે, જ્ઞાન માર્ગ છે એ સંકલ્પનો માર્ગ છે, સ્વપુરુષાર્થના સંકલ્પનો માર્ગ છે. અને ભક્તિ માર્ગ છે એ ભગવાનને સમર્પિત થઈ જવાનું છે. નહીં કુછ નહીં જાણતા, સબ કુછ તુમ સંભાલો, આ સમર્પણનો માર્ગ છે. ત્રીજો ભેદ ભક્તિ માર્ગનો જ્ઞાન માર્ગનો, ભક્તિ માર્ગ છે સ્મરણનો માર્ગ છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરો, ભગવાનની લીલાઓનું ચિંતન કરો, ભગવાનના નામનું સ્મરણ કરો, એ સ્મરણનો માર્ગ છે. જ્ઞાન માર્ગ છે વિસ્મરણનો માર્ગ છે, આ બધું ભૂલી જાઓ, જે કઈ નામ રૂપાત્મક છે એ બધું ભૂલો, એ વિસ્મરણનો માર્ગ છે. ભક્તિ માર્ગ છે સ્મરણનો માર્ગ છે. ભક્તિ માર્ગ છે એ શ્રદ્ધાનો માર્ગ છે, અને જ્ઞાન માર્ગ છે એ બુદ્ધિનો માર્ગ છે, ખોપડાનો માર્ગ છે. ભક્તિ માર્ગ શ્રદ્ધા, એનો પ્રારંભ જ શ્રદ્ધાથી થાય, અને જ્ઞાન માર્ગનો પ્રારંભ બુદ્ધિથી થાય. ભક્તિ માર્ગમાં પહેલા માનો પછી જાણો, પહેલે માનના બાદ મેં જાનના. જ્ઞાન માર્ગમાં પહેલે જાનના બાદ મેં માનના, કારણ કે જ્ઞાન માર્ગ તો તર્કથી શરૂ થાય છે, બુદ્ધિથી શરૂ થાય છે, એટલે પહેલા એ બધું ચકાસે છે. પહેલા જાણો પછી માનો. ભક્તિ માર્ગ કહે છે એ બધું રેવા દો, પહેલા માનો. શ્રદ્ધાસ્વ, હે અર્જુન, શ્રદ્ધાસ્વ, માનો તો બાદ મેં જાણોગે. ભક્તિ માર્ગમાં જોડાવાનો માર્ગ છે, એ જોડનારો માર્ગ છે, અને જ્ઞાન માર્ગ છે એ તોડનારો માર્ગ છે, છૂટું પડી જવાનો માર્ગ છે. ભક્તિ માર્ગ અત્યંત તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો એ એમ કહે છે કે બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે. આ ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એમ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બહુ મીઠી આ કમ્પેરિઝન છે. જ્ઞાન માર્ગ એમ કહે છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ભક્તિ માર્ગ વાળો એમ કહે છે કે બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે. હે અર્જુન, સત અસત્ય અહમ અર્જુન ગીતામાં કહ્યું. સત્ચ અસત્ચ અહમ અર્જુન, આ બંને હું છું. બંને સત્ય છે, જગત સત્ય છે, બ્રહ્મ સત્ય છે. ત્યારે જ્ઞાન માર્ગી એમ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. આજે ભક્તિ માર્ગ છે એ સુર મીરા તુલસી નરસિંહનો માર્ગ છે, અને જ્ઞાન માર્ગ છે એ જનક અષ્ટાવક્ર અને શંકરાચાર્યનો માર્ગ છે. આસમાન પાતાળનો ફર્ક છે. તો હવે થોડી વાર માટે ભક્તિ માર્ગને બિલકુલ ભૂલી જઈએ, કારણ કે એની અહીંયા કોઈ ચર્ચા નથી. હવે આવે છે જ્ઞાન માર્ગ, જે આપણે સાંભળ્યો તે. એ જ્ઞાન માર્ગમાં પણ હવે બે ભેદ છે. એક જ્ઞાની એવો છે જે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની છે, બીજો પ્રકાર એવો છે જે ભક્તિનિષ્ઠ જ્ઞાની છે. સમજાય છે બરાબર? જ્ઞાનીમાં બે પ્રકાર, એક બ્રહ્મનિષ્ઠ જ્ઞાની, બીજો ભક્તિનિષ્ઠ જ્ઞાની. હવે એમાં ભેદ શું છે? બહુ મોટો ભેદ છે જમીન આસમાનનો. તો બ્રહ્મનિષ્ઠ જ્ઞાની આત્મલક્ષી છે, ભક્તિનિષ્ઠ જ્ઞાની પરબ્રહ્મલક્ષી છે. બ્રહ્મનિષ્ઠ જ્ઞાની એટલે આત્મનિષ્ઠ જ્ઞાની બોલો, એ અપને આપમે સ્થિત અહમ બ્રહ્માસ્મિ, પોતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જ્યારે ભક્તિનિષ્ઠ જ્ઞાની છે એ પોતાના આત્માને પરબ્રહ્મમાં સમર્પિત કરી દે છે. એ અપને કો પરમાત્માને સમર્પિત કરતા. જ્ઞાન માર્ગી છે એ જનક, એમાં જે બ્રહ્મનિષ્ઠ છે એનો, એ જનક અને અષ્ટાવક્રનો માર્ગ છે. ફરીથી થોડો ભેદ છે એટલે ફરીથી નામ આપીએ છીએ કે જે આત્મલક્ષી છે એવો જે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની, એ જનક અને અષ્ટાવક્રનો માર્ગ છે. અને ભક્તનિષ્ઠ જે જ્ઞાની છે, ભક્તિનિષ્ઠ જ્ઞાની, એ શુક સનકાદિકનો માર્ગ છે. અને છેલ્લી બાબત કે બ્રહ્મનિષ્ઠ છે એ મોટે ભાગે નિર્ગુણ નિરાકારના ઉપાસક છે, અને શુક સનકાદિકનો જે ભક્તિનિષ્ઠ જ્ઞાની માર્ગ છે એ સાકાર ઉપાસક માર્ગ છે. તો બે ભેદ પડ્યા, બ્રહ્મનિષ્ઠ અને ભક્તિનિષ્ઠ. તો હવે બ્રહ્મનિષ્ઠને છોડી દઈએ, એક વધ્યો ભક્તિનિષ્ઠ જ્ઞાની. કારણ કે આપણને બ્રહ્મનિષ્ઠ નથી ભાવતો ને, કારણ કે એ તો આત્મરતિમાં છે, એ તો નિરાકાર માને છે, એ તો જનકનો માર્ગ છે. આપણે તો શુક સનકાદિકના માર્ગના છીએ, સાકાર ઉપાસક છીએ અને પરમાત્માના શરણાર્થી છીએ. તો એનું ટૂંકું ફોર્મ આવું થયું, સાકાર ઉપાસક ભક્તિનિષ્ઠ જ્ઞાની. સાકાર ઉપાસક, સાકાર ઉપાસક ભક્તિનિષ્ઠ જ્ઞાન, એને જ ગીતામાં પ્રિય માને છે. શ્રીમદ ભગવદ્ ગીતા 7:17 તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિર વિશિષ્યતે. હે અર્જુન, આવો જે સતત મને જોડાયેલો એવો ભક્તિનિષ્ઠ જ્ઞાની મને અતિશય પ્રિય છે. પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થ મહં સચ મમ પ્રિય, આ મને અતિશય પ્રિય છે. હવે ભગવાનને જે વધારે વાલો હોય એ જ આપણે માર્ગે જવાય ને. તો સાકાર ઉપાસક એવો ભક્તિનિષ્ઠ જ્ઞાની ભગવાનને સચ મમ પ્રિય, ખરેખર મને બહુ પ્રિય છે, અતિ પ્રિય છે. તો એવો જે જ્ઞાની ગીતાના ન્યાયનો અને જે શ્રીજી મહારાજને ગમે છે એવો સાકાર ઉપાસક ભક્તિનિષ્ઠ, પાછા ભૂલી ગયા જોયું, એટેન્શન નથી, બોલશે નહી, જતા રહીએ છે, તમે ક્લાસમાં નથી આવ્યા. સાકાર ઉપાસક ભક્તિનિષ્ઠ જ્ઞાની એની સ્થિતિનું, એના માર્ગનું આ વચનામૃતમાં સરસ મજાનું નિરૂપણ છે. હવે આટલા આપણે ભેદ જોયા પછી હવે વચનામૃત એ બાબત વિશે શું કહે છે એ આપણે જોઈએ. તો પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. એ જ્ઞાને કરીને એટલે આપણે જે છેલ્લો પસંદ કર્યો તે પેલો બ્રહ્મનિષ્ઠ, કેવલ બ્રહ્મનિષ્ઠ જ્ઞાનીની અહીંયા ચર્ચા નથી, ભક્તિનિષ્ઠ જ્ઞાની. તો જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે, અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને તેનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. ને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે, ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય અને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. તો આ જ્ઞાને કરીને સ્થિતિનું વર્ણન આવ્યું. એ જ્ઞાન કેવું છે? પ્રકૃતિ પુરુષથી પર છે. પ્રકૃતિ પુરુષથી પર કોણ છે? બ્રહ્મ ને પરબ્રહ્મ. તો પ્રકૃતિ પુરુષથી પર જે બ્રહ્મ ને પરબ્રહ્મ એ સંબંધી જ્ઞાનની વાત છે. બાકી લૌકિક ગમે તેટલું જ્ઞાન હોય, શાસ્ત્રાદિકનું ગમે તેટલું જ્ઞાન હોય, વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન હોય, અરે બ્રહ્માંડનું સંપૂર્ણ જ્ઞાન હોય, આઈન્સ્ટાઈનની જેમ સંપૂર્ણ બ્રહ્માંડને કદાચ કોઈ જાણી શકતો હોય તો એ જ્ઞાનની અહીંયા કશી કિંમત નથી. અરે અદ્ભુત મંત્ર વેત્તા હોય, મૃત સંજીવની મંત્રો ભણીને મરદાને બેઠા કરી જાણતો હોય તો પણ અહીંયા નકામો છે. યોગ માર્ગે કરીને ષટ ચક્રોને ભેદી બતાવતો હોય તો પણ અહીંયા નકામો છે, કોઈ કામનો નથી. વિશ્વામિત્રની જેમ સ્વતંત્ર સૃષ્ટિ નિર્માણ કરી શકતો હોય તો પણ અહીંયા એ જ્ઞાન મિથ્યા છે, નકામું છે. અરે મેડિટેશનથી પોતાના મનને નિર્વિચાર સ્થિતિમાં મૂકી શકતો હોય તો પણ એ જ્ઞાન અહીંયા કચરો છે. સાર્ત્ર, કાંટ, પ્લેટો એનાથી માંડીને જે કૃષ્ણમૂર્તિ સુધીના તમામ નામી અનામી ફિલોસોફરોની ફિલોસોફી અહીંયા કચરો થઈ જાય છે, એની કોઈ વિશાત નથી. અહીંયા તો એની જ ચાંચ ખૂંચે કે જે પ્રકૃતિ પુરુષથી પર બ્રહ્મ ને પર બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે એને આ સ્થિતિ મળે છે. બાકી ન તો આઈન્સ્ટાઈનને આ સ્થિતિ મળે, ન તો જે કૃષ્ણમૂર્તિ, સાર્થ, ક્રાંત, પ્લેટો કોઈને મળે, કે એવા જે હોય તે એ કોઈને આ સ્થિતિ ન મળે. એટલે પ્રકૃતિ પુરુષથી પરનું જ્ઞાન, એ જ્ઞાનમાં જ્યારે સ્થિતિ થાય છે ત્યારે શું થાય છે? ત્યારે પ્રકૃતિ અને પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય એ કંઈ નજરમાં આવતું નથી. આ બ્રહ્માંડો કોઈ નજરમાં આવતા નથી, કારણ કે બધું જ પ્રકૃતિ પુરુષનું કાર્ય છે. તો એ જ્ઞાનમાં, બ્રહ્મ પરબ્રહ્મના જ્ઞાનમાં જ્યારે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે આ બ્રહ્માંડો એ કઈ નજરમાં આવતા નથી એને જ્ઞાન પ્રલય કહેવાય છે. જ્ઞાન પ્રલય એટલે શું? પ્રલય એટલે લય થઈ જવો, નાશ થઈ જવો. જ્ઞાન પ્રલય એટલે જ્ઞાને કરીને લય થઈ જવો, જ્ઞાને કરીને નાશ થઈ જવો. પ્રલય એટલે નાશ થઈ જવું, જ્ઞાને કરીને નાશ થઈ જવું એનું નામ જ્ઞાન પ્રલય. કઈ રીતે? કોઈને બે દીકરા છે, એમાંથી એક ડાયો છે, સમજુ છે, સેવક છે. બીજો એક દીકરો છે, અનાળી છે, ક્રોધી છે, લુચ્ચો છે, લફંગો છે, દુષ્ટ છે. તો બાપ એ દીકરાના નામનું નાહી નાખે કે જાઓ બેટા, આજ પછી તું મારે મન દીકરો નથી, મારે મન તું મરી ગયો છે, મને તારું મોઢું બતાવીશ નહીં. હવે એને કોઈ પૂછે કે બાપા તમારે દીકરા કેટલા? તો એક દીકરો, બીજો દીકરો હતો પણ એ મરી ગયો છે, હવે મારો દીકરો નથી. એ જીવે છે, મરી નથી ગયો, પણ જ્ઞાને કરીને એને એને મારી નાખ્યો. બરાબર ને? જ્ઞાને કરીને એને મારી નાખ્યો. છોકરો તો જીવે છે, એને જ્ઞાન પ્રલય કહેવાય. કોઈ સાધુ થાય એટલે એના માતા પિતા ભાઈ પરિવાર એ મરી જાય. પરિવાર તો જેમનો તેમ બેઠો હોય, પણ જ્ઞાને કરીને નાશ કરી નાખે છે, પ્રલય થઈ ગયો, પતી ગયો પરિવાર, એના માટે સમાપ્ત થઈ ગયો, એને જ્ઞાન પ્રલય કહેવામાં આવે છે. અમદાવાદનું બીજું વચનામૃત એ આ જ્ઞાન પ્રલયને આત્યંતિક પ્રલયની સાથે એકરૂપ બતાવે છે. આત્યંતિક પ્રલયમાં શું થાય છે? બ્રહ્માંડો પ્રકૃતિમાં લીન થાય છે અને પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય છે, એ આત્યંતિક પ્રલય કહેવાય છે. અને એ આત્યંતિક પ્રલયે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મને વિશે પુરુષોત્તમ નારાયણ અને એની સન્મુખ બેઠેલા કોટાનકોટી અક્ષર મુક્તો સિવાય કંઈ રહેતું નથી. તો એ આત્યંતિક પ્રલયમાં જે સ્થિતિ છે, જે પોઝિશન છે, એ પોઝિશન આ જ્ઞાન પ્રલયમાં થાય છે, માટે બંને સમાન છે. એ સાચે જ પ્રલય થાય છે. આ જ્ઞાને કરીને પ્રકૃતિ પુરુષ સુધીનું પ્રલય કરી નાખે છે. સૃષ્ટિ તો જેમની તેમ છે, પણ હવે એને કંઈ નજરમાં આવતું નથી. તો આપણને એમ થાય કે શું એને નજરમાં નહીં આવતું હોય? આ બધું હોય છતાં ન આવે ના, એને સમજવું પડે. સમજો, કોઈને 7, 8, 9 નંબરના ચશ્મા આવ્યા હોય, 16 લેમનના તળિયા જેવા કાચ હોય, એને તમે એકાદ મિનિટ પહેરી જોજો. મેં આવો ભૂલમાં અખતરો કર્યો હતો અને એ પાછો રાતમાં કર્યો હતો. આ મારે એક સ્વામીજી હતા, એને આવા 16 લેમનના તળિયાના કાચના ચશ્મા હતા. મેં કીધું આને આમાં દેખાતું કેમ હશે? મેં કીધું લાવો મારે જરા પહેરવા છે. મને કે યાર રહેવા દો. મેં કીધું ના યાર આપો, રહેવા દો નહીં, આલો. એમણે ભાઈ આલ્યા મને, અને મેં ભાઈ ચડાયા. સીધું જોવાને બદલે 100નો બલ્બ બળતો તો એની સામે જોયું. બાપરે બાપ, ચકડા ચકડા ચકડા. મને એમ થયું આંખો ગઈ. ચશ્મા તો કાઢીને ઘા કર્યો, પણ 2 મિનિટ સુધી મને કાંઈ દેખાઈ નહીં. ચકરડા 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 ભારે થઈ ગઈ. મેં કીધું આ શું થયું? આ કેટલી વાર પછી મૂળ સ્થિતિમાં આવ્યો. તો સામે પદાર્થો તો હતા, પણ કેમ મટી ગયા? દ્રષ્ટિના ભેદે કરીને. એક ચશ્મા જો આવી તેજસ્વીતા ખેંચીને આપણી આંખમાં ઘાલી દે તો પદાર્થો ટળી જાય, તો જ્યારે ચૈતન્ય પ્રગટે ત્યારે એની આંખ આમાં શું જોવાને સમર્થ થાય? બીજી બાબત, જેના મનમાં વાસના અતિશય ભરાય એને સ્થાવર જંગમમાં વાસના સિવાય કંઈ ન દેખાય. નાની બાળકી હોય, યુવાન હોય, વૃદ્ધા હોય, એમાં પણ એને વિકાર જ દેખાય. પોતાની સગી માં દીકરીને બહેનમાં પણ એને વિકાર જ દેખાય, જ્યાં જુએ ત્યાં એને કામ કામ અને કામ દેખાય. જો એની દ્રષ્ટિ છે તો સૃષ્ટિ તો જેની તે જ છે, પણ એને નજરમાં વિકાર સિવાય કંઈ દેખાતું નથી, કારણ એની દ્રષ્ટિ વિકારમય છે. જેની પ્રેમમય દ્રષ્ટિ થઈ છે તો જ્યાં નજર નાખે છે ત્યાં એને પ્રેમ 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 દેખાય છે. એમ જેની આંખમાં બ્રહ્મ પરબ્રહ્મ વસ્યો એને એ સિવાય બીજું કંઈ દેખાતું નથી. તો પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું કાર્ય કઈ નજરમાં આવતું નથી, આને જ્ઞાન પ્રલય કહેવાય છે. આવી સ્થિતિ જયારે થાય છે ત્યારે એક રસ ચૈતન્ય ભાસે છે. કેટલો શબ્દ મીઠો, એક રસ ચૈતન્ય, આનાથી બીજો કોઈ શબ્દ ન મળે. એક રસ ચૈતન્ય ભાસે છે અને એમાં એક ભગવાનની મૂર્તિ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. આમ આમ સાંભળીને મનોમન કલ્પના કરીએ તોય સુખ આવે છે, તો પછી અનુભૂતિ વાળાને તો શું થતું હશે. મનમાં આપણે ભોજનો સંભારીએ, આઈસ્ક્રીમ, જલેબી, સાટા, નેસો, બરફી, ભજીયા, ચટણી, આ હા હા, તો સુખ આવે. આંબલીનો કોલ સંભારીએ, કાતરા સંભારીએ, તોય પાણી આવે છે. એક રસ ચૈતન્ય ભાસે છે, એમાં ભગવાનની મૂર્તિ રહે છે, બીજું કઈ રહેતું નથી. પણ પછીની વાત જરા કોમ્પ્લિકેટેડ આવી કે એમાં ક્યારેક તો ભગવાનની મૂર્તિ દેખાય પણ નહીં, એકલો પ્રકાશ જ દેખાય, અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય અને ભગવાનની મૂર્તિ પણ દેખાય. લોયાનું 14મું વચનામૃત વાંચીને નિષ્કર્ષ કરી શકાય કે આવું શું કામ થાય છે, ક્યારેક મૂર્તિ શું કામ નથી દેખાતી. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિમાં તેજનું અતિશયપણું છે. એ તેજના અતિશયપણાને લીધે ભક્ત એ ભગવાનને જોવા ક્યારેક સમર્થ નથી થતો, એટલે એને પ્રકાશ પ્રકાશ અને એકલો પ્રકાશ જ દેખાય છે. પરંતુ અખંડ સ્થિતિ તો કઈ છે, ભગવાનની મૂર્તિ જ દેખાય છે. પણ ક્યારેક આવું થાય પણ તો મૂંઝાવું નહીં, એ તો ભગવાનની મૂર્તિના અતિશય તેજને લીધે આવું તને થાય છે, અથવા તારા અસામર્થ્યને લીધે થાય છે. પરંતુ ભગવાનની મૂર્તિ આવા સ્થિતિવાળાને એક રસ ચૈતન્યમાં અખંડ દેખાય છે. હવે આ એક તો સ્થિતિ થઈ, તો આ સ્થિતિની જ વાત છે, મેથડની કોઈ વાત નથી અહીંયા. તો આની મેથડ શું, પદ્ધતિ શું, કારણ કે બંનેની પદ્ધતિ અલગ પડે ભાઈ. રોટલીની પદ્ધતિ અલગ છે, પૂરીની પદ્ધતિ અલગ છે, મેસૂબની પદ્ધતિ, શીરાની પદ્ધતિ અલગ છે. તો બે માર્ગ છે, ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગની મેથડ પદ્ધતિ અલગ છે, જ્ઞાન માર્ગની પદ્ધતિ અલગ છે. ભક્તિ માર્ગની સુગમ સરળ પદ્ધતિ નવધા ભક્તિ, એ ભગવાનનું પૂજન કરો, અર્ચન કરો, વંદન કરો, સ્મરણ કરો, ચિંતન કરો, હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાનનું સ્વરૂપ કરો, નામ સ્મરણ, ધૌન, કીર્તન, નાચો કૂદો, આ ભક્તિની સરળ પદ્ધતિ છે. 23મા વચનામૃતમાં આવી ગયું, પણ આપણે ત્યાં રહી ગયું હતું કે ભગવાનનું સ્મરણ શુભ અશુભ સર્વ ક્રિયામાં કરવું. એટલે કોઈને એમ થાય કે શુભ તો સમજ્યા, અશુભ એટલે પાપ કરતા કરતાય તો જલસા પડી જાય. જો આવી છૂટ પરમેશ્વર આપતો હોય તો આપણે એ જ કરવું છે. અશુભ ક્રિયા એટલે ધર્મ ભ્રષ્ટ પાપમય પ્રવૃત્તિ કે ક્રિયા નથી, પરંતુ અશુભ એટલે રૈદાસ ચમાર છે, ચામડા ચૂથે છે, રંગે છે, છતાંય હરી ભજે છે, એ અશુભ ક્રિયા છે. ચામડા ચૂથવા એ કઈ પવિત્ર ક્રિયા નથી. ચોખા મેલ મરેલા ઢોર ઉપાડે છે, છતાં હે ગોવિંદ, હે ગોપાલ, હે માધવ, હે મુકુંદ એમ ભજન કરે છે, ક્રિયા અશુભ છે. કે મરેલું ઢોર ભગવાનના મંદિરમાં લઈ આવાય નહીં એવું શુભ નથી, પણ છતાં એમાં હરી ભજાય. સેનો નાય હજામત કરે છે પણ પ્રભુને ભજે છે, અશુભ ક્રિયા છે. આપણે સૂતકમાં હોઈએ, સ્ત્રી રજસ્વલામાં હોય, આપણે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, અથવા આપણે જાજરૂ પાયખાને ગયા હોઈએ, એ અશુભ ક્રિયા છે, પણ એમાં ભગવત સ્મરણમાં કોઈ બાધ નથી. આ ભક્તિ માર્ગ છે. તો આ જે સ્થિતિ છે એ જ્ઞાન માર્ગ છે. અને જ્ઞાન માર્ગની પદ્ધતિ શું છે, જરા બહુ કઠણ છે, એટલા માટે આ બહુ જ વચનામૃત કઠણ છે. જ્ઞાન માર્ગની પદ્ધતિ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક. જે આપણે પહેલા જોયું કે જ્ઞાન માર્ગ છે એ વિવેક પ્રધાન છે. આમાં તો ચણા ન ચવાય એની વાત આવી છે, પણ આ જ્ઞાન માર્ગને સમજવામાં ચણા નહીં ચવાય. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક એ આ જ્ઞાન માર્ગની પદ્ધતિ છે. ભલા જાણે કયું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સાંભળ્યું આજે, શું વળે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, એ ચણા ચાવવા જેવું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક એ જ્ઞાન માર્ગની પદ્ધતિ છે. બિલકુલ વૈચારિક તો એને થોડું યથાશક્તિ સમજવા પ્રયાસ. ક્ષેત્ર એટલે ખેત, ગુજરાતીમાં ખેતર કહીએ. તો ખેતર અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક. આવ્યું મગજમાં? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક. હવે ક્ષેત્ર છે એટલે કે ખેતર છે એ જળ છે. ખેતર તો જળ છે ને, ખેતર જળ છે એ જાણતું નથી હું ક્યાં છું, કેવું છું, મારી માટી કેવી છે, લાલ છે, પીળી છે, કાળી છે, મારામાં શું વાયવું છે, કઈ સીઝન ચાલે છે, એ ખેતર કઈ જાણતું નથી. માલિક જાણે છે. શું કામ જાણે છે? એ ક્ષેત્રજ્ઞ છે. જ્ઞ એટલે જાણનાર. એ ખેતરનો જાણનારો છે. એ જાણે છે અત્યારે ચોમાસું ચાલે છે, આ જમીન કાળી છે, આ ખેતર મારું છે, આ ખેતરનું આટલું પ્રમાણ છે, એ ખેડૂત જાણે છે. બરાબર ને? પણ એમાં એક વસ્તુ બહુ મહત્વની બને છે કે ખેડૂત ક્યારેય એવું ભૂલે, સ્વપ્નમાંય પણ કહેતો નથી કે હું ખેતર છું. શું બોલે? મારું ખેતર છે, આ ખેતર. હા, એમ બોલો તો મજા છે. આ ખેતર ભૂલે પણ એમ કહેતો નથી કે હું ખેતર ન બોલે. શું કામ? ભિન્ન છે, ભિન્ન છે. સીધી સાદી વાત, ભિન્ન છે, જુદા છે, એટલે ક્યારેય માનતો જ નથી. હવે મૂળ વાત ઉપર આવો. એવી રીતે આ દેહ છે એ ક્ષેત્ર છે, એમાં રહેલો આત્મા ક્ષેત્રજ્ઞ છે, એ માલિક છે. પણ આ દેહ છે જળ છે એ કઈ જાણતું નથી હું બ્રાહ્મણ છું, વાણિયો છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું, કાળો છું, ધોળો છું, ટૂંકો છું, લાંબો છું, તગડો છું, પાતળો છું, રોગી છું, માંદો છું, બેઠો છું, ઊભો છું, જાગુ છું, સૂ છું, બાજુ છું, નથી બાજતો, કઈ જાણતું નથી એવું જળ આ ક્ષેત્ર છે. પણ ક્ષેત્રજ્ઞ એમાં રહેલો આત્મા બધું જાણે છે અને સ્વતંત્ર છે. જેમ પેલો માલિક સ્વતંત્ર છે, ખેતરને વેચી નાખવું હોય તોય ભલે, ખેતરમાં ખાડો કરવો હોય તોય ભલે, ખાડો ન કરવો હોય તોય ભલે, એની મંજૂરી છે. એમાં ક્ષેત્રજ્ઞ પરતંત્ર છે, સ્વતંત્ર આત્મા છે, એને રાખવું હોય તો રાખે, નહીતર ઝેરપીન હોઈ જાય. સ્વતંત્ર છે. દેહ એમ ન કરી શકે કે મારે આની સાથે નથી બનતું, વયું જાઉં છું, ના, એને જ્ઞાન નથી. જળ છે, પરતંત્ર છે. તો આ દેહ એ ક્ષેત્ર, આત્મા છે એ માલિક છે, ક્ષેત્રજ્ઞ છે. પણ આપણે મોટામાં મોટી ભૂલ કરી, બંને ભિન્ન હોવા છતાં, ખેતર અને ખેતરના માલિકની જેમ ભિન્ન હોવા છતાં, પેલામાં આપણે એમ બોલતા નથી કે હું ખેતર છું, પણ આમાં અખંડ બોલીએ છીએ કે હું દેહ. આ મોટી પોઝિશન ખરાબ. હવે આને જે નોખું પાડી નાખવું એનું નામ જ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક. આને જુદું પાડી નાખવું અને એ જુદું પડી જાય એટલે આ ચમત્કાર થાય જે આગળ બતાવ્યો એ. બસ આટલી જ વાત, કોઈ બીજી તકલીફ નહીં. પણ જન્મારા લાગે, તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર, એક ખેડૂત પાસે ઘણા ખેતર હોય, એક ન હોય, મોટો આસામી હોય તો એક પાટડો ઉત્તરમાં હોય, એક દક્ષિણમાં હોય, એક પશ્ચિમમાં હોય, એક અમદાવાદમાં હોય, ગોધરામાં હોય, એક ચોટીલામાં હોય, કેટલાય ખેતર હોય. એમ આ ક્ષેત્રજ્ઞને 24 ક્ષેત્રો છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહ, સ્થૂળ દેહના 5 ભૂત પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ને ઘ્રાણ, વાક પાણી પાદ પાયુ ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, પંચભૂત, 4 અંતઃકરણ, 5 વિષય, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ, આ બધા ક્ષેત્ર છે. અને જીવ આત્મા ક્ષેત્રજ્ઞ છે. હવે એને જુદું કરી નાખો દેહથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, કારણ કે એ તો ખેતર છે ને હું એનો માલિક છું. આ નોખું કરી નાખું, નોખું કરી નાખું, એનું નામ જ્ઞાન માર્ગ, એનું નામ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનો વિવેક. એ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 13મા અધ્યાયમાં સમજાવે છે કે અર્જુન, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોહો યત જ્ઞાનમ તત જ્ઞાનમ મતમ મમ. આજે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, એ જ્ઞાન, એ સાચું જ્ઞાન છે એવો મારો મત છે. હવે એના મતથી મત કોનો વધે? આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને જે સમજવું, એવું જેને જ્ઞાન આવ્યું, એ જ જ્ઞાન સાચું છે એવો મતમ મમ, એવો મારો મત છે. બાકી બધું જાણો એ નકામું, પણ આ જ્ઞાન આવ્યું તો જ્ઞાન, જ્ઞાની સાચો. તો આપણને એમ થાય કે વચનામૃતમાં ક્યાંય શ્રીજી મહારાજ આવું કહે છે કે પછી બધું આ ઉપર ઉપર છે? બીજા શાસ્ત્રમાં કીધું હોય પણ આપણો ઈષ્ટ હા ન પાડે ત્યાં સુધી આપણને જીવમાં હા ન પડે. તો પંચાળાના 3જા વચનામૃતમાં બહુ સરસ ખૂબસૂરતીથી મહારાજે સમજાવ્યું છે. જો હું વાંચું છું, એવી રીતના જે જ્ઞાની છે, કેવી રીતના, પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. આ સુખદેવજીની સ્વાનુભૂતિ છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, મારી સ્થિતિ નિર્ગુણમાં દ્રઢ થઈ છે, છતાં પણ ઉત્તમ શ્લોક એવા ભગવાનની લીલાનું હું ગાન કરું છું, અથવા તો એના આખ્યાન ભાગવત રૂપ ગ્રંથને હું ભણ્યો છું. આ ભક્તિનિષ્ઠ જ્ઞાની છે. તો એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને, પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ, તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા, એ સર્વે ક્ષેત્ર છે. અને તે ક્ષેત્રને પોતાના આત્મથી પૃથક જાણે છે કે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં, હું તો એનો જાણનારો છું અને એ અતિ શુદ્ધ છું અને અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે, એમ દ્રઢપણે સમજીને, એક સર્વથી વૈરાગ્યને પામીને, સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ, એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. પંચાળાનું 3જું. તો આ જ્ઞાનની ભૂમિકા છે. હવે એ વિચારથી આ બધું જુદું કરે છે. એ વિચારમાં શું શું મૂકે છે એનો વિસ્તાર ક્યારેક ભવિષ્ય લેશું, પણ એના ટૂંકમાં મુદ્દા કે જ્ઞાની વિચારે છે કે આ જે ક્ષેત્ર આપણે જોયા, ક્ષેત્ર એટલે જે ખેતરો, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ જોયા, એ કેવા છે? એ જળ છે. દેહ કેવો છે? જળ છે. આત્મા નીકળી જાય પછી દેહનું શું ચાલે? મળદું પડ્યું હોય એની આંખો ખુલી હોય છતાં મળદું જુએ છે? જુએ છે, કારણ કે એ જળ છે. તો આ ક્ષેત્ર એટલે દેહાદિક જે છે એ બધા જળ છે, વિકારી છે. આજે છે એવું કાલે નથી, આજે આંખ છે કદાચ કાલે ન પણ હોય, એટલે એ વિકારી છે, નાશવંત છે, શરીર આખરે પડી જાય છે, પદાર્થો આખરે નાશ થઈ જાય છે, તેમજ એ બધું મલિન છે, ગંદા છે, આમાં ક્યાંય સુગંધ આવે છે? એ મલિન છે, એ દુઃખરૂપ છે, સુખરૂપ નથી, દોષરૂપ છે, બાંધે છે, એવી મીઠાશથી બાંધે છે કે નીકળવું ગમતું નથી, દોષરૂપ છે, અને મિથ્યા છે. મિથ્યા શબ્દને સમજવા માટે બહુ જાજો સમય જોઈએ એટલે અહીંયા કોઈ ચર્ચા નથી, પણ એ દેહ આદિ ક્ષેત્રોને જડ, વિકારી, નાશવંત, દુઃખરૂપ, દોષરૂપ, મિથ્યા અને મલિન જાણે છે. એટલા સ્વચ્છ રીતે એ જાણે છે કે એનાથી જુદો પડી જાય છે. હવે જ્યારે આ જ્ઞાની આવી રીતે જુદો પડે છે ત્યારે શું થાય છે કે એની આત્મસત્તા પ્રાપ્ત થાય છે. એ જ્ઞાની આત્મસત્તાને પામે છે અને આત્મસત્તાને પામતા અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને અક્ષરના સાધર્મ્યપણાને પામતા પરાત્પર પુરુષોત્તમ નારાયણના સાક્ષાત દર્શન પામીને એને સુખે સુખીઓ થઈ જાય છે. આટલી મોટી એમની રામાયણ છે. હવે આ બધું બહુ કઠણ છે. અહીંયા વાત પૂરી થઈ જ્ઞાન માર્ગની, જ્ઞાન માર્ગની સ્થિતિની વાત પૂરી થઈ. પણ શ્રીજી મહારાજ પછી એ બહુ સરસ વાત કરે છે, એ સમજવા જેવી છે. આ જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કરીને આવી સ્થિતિ થાય છે. એમાં સમજવાનું એ છે કે આ જે વાત લખી છે એ ભક્તિનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠના ભેદની વાત છે. ખાલી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક કરીને જે આ માર્ગે જશે તો એને આત્મસત્તા પ્રાપ્ત થશે, એને ચૈતન્ય પ્રકાશ દેખાશે, પરંતુ એને ભગવાનની મૂર્તિ નહીં દેખાય. તો આ ભગવાનની મૂર્તિ જેને દેખાય છે એને, એ ભક્તિવાળો છે, એને મૂર્તિના અવલંબનથી, મૂર્તિની ઉપાસનાથી એને બ્રહ્મ દર્શન પણ છે અને બ્રહ્મ પરબ્રહ્મ દર્શન પણ છે. સાકાર પરબ્રહ્મનું દર્શન થાય છે જે નિર્ગુણ ઉપાસક વાળાને પ્રાપ્ત થતું નથી. એટલે એ ભેદ છે. એટલે એ મૂર્તિમાં સાધના તો પેલી બતાવી તે જ, પરંતુ એવી સ્થિતિની પ્રાપ્તિમાં ભગવાનની મૂર્તિને ધારે છે. આત્મસત્તા રૂપે રહ્યો થકો, નિર્ગુણ રહ્યો થકો ભગવાનમાં ભક્તિ કરે છે, પ્રેમ કરે છે અને ભગવાનની ઉપાસના કરે છે, પરિણામે એને આ સ્થિતિ થાય છે. તો કઈ મૂર્તિ? જેવી પ્રગટ સામે છે તેવી. પોતે શ્રીજી મહારાજ કહે છે કે જે ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, બહુ જ પોતાના તરફ સંકેત કરે છે કે આ તમારી સામે બેઠો છું, આ સામે બેઠી એ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખો, એનાથી આ સ્થિતિ થાય છે. ચાલો હવે એની વિશેષ કોઈ ચર્ચા અત્યારે નહીં. પછી આગળ કહે છે, અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય ને સમજાણો હોય જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણવ અને નાદ સંભળાય છે. જેને જેટલો ભગવાનનો મહિમા સમજાય એટલો જ એના હૃદયમાં પ્રકાશ થાય, એ પણ પ્રક્રિયા લાંબી છે. પણ સારંગપુરનું 17મું વચનામૃત એ આ વિશે આપણને બહુ સરસ સમજાવે છે, એટલે જિજ્ઞાસુએ એ વાંચી લેવું. જેમ જેમ ભગવાનના મહિમાને સમજતો જાય એમ એમ એને અધિક 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 પ્રકાશ પ્રાપ્ત થતો જાય. ખદ્યોત જેવો હોય તો મહાતેજ જેવો થઈ જાય. સારંગપુરનું 17મું વાંચી લેવું. અને જેમ જેમ મહિમા વધારે સમજાય છે એમ જ એને પ્રણવ એટલે ઓમકાર સંભળાય છે અને નાદ એટલે બ્રહ્મનાદ સંભળાય છે. તો હવે અહીંયા આપણે આ જ્ઞાન માર્ગને સમાપ્ત કરી, કારણ કે વચનામૃત પણ તરત મુદ્દો બદલી નાખે છે, તો આપણે પણ બદલવો જ રહ્યો. તો હવે જ્ઞાન માર્ગ અને જ્ઞાન માર્ગની સ્થિતિનો મુદ્દો પૂરો થયો. હવે ભગવાન આગળ વાત કરે છે, અને જેને જેટલો ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડાઘાટ બંધ થઈ જાય છે, અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડાઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં, તેમ ભગવાનના નિશ્ચય અને મહાત્મય રૂપી જેને ખટાઈ ચડી ગઈ હોય તેની ચાર અંતઃકરણ અને દસ ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપી પોતાની દાઢ્ય કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપી પોતાની દાઢ્ય કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષય રૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોત પોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્ત પામતા નથી. આ એક મુદ્દો છે. હવે તમારું કાંઈ પણ ડાહપણ ડોળ્યા વગર હું જે પૂછું એનો તમારે જવાબ આપવાનો. પેલી બાબત, ભગવાન રામ કૃષ્ણ ને સ્વામિનારાયણ ભગવાન છે એમ તમે માનો છો? એમ તમે માનો છો? ખરેખર માનો છો? આ રામ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન નથી એવું તમને ક્યારેય મનમાં થાય છે? ના. એ જે ભગવાન છે એ સર્વકર્તા છે, સર્વાધાર છે, સર્વાંતર્યામી છે, સર્વનિયંતા છે, ભક્તવત્સલ છે, દયા સિંધુ છે, કૃપા સિંધુ છે, સુખના સાગર છે, એવી બાબત જે કહેવાય છે એને તમે માનો છો? દ્રઢપણે માનો છો? તો હવે એક વસ્તુ છે, જો આવો યથાર્થ નિશ્ચય તમને છે તો પછી આ બધા બેઠા છે એને વિષયોની નિવૃત્તિ કેમ નથી? દ્રઢપણે સ્વપ્નમાં એવું થતું નથી. આમાં એમ કહ્યું છે કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો એને પછી ભૂંડાઘાટ માત્ર ટળી જાય તો હજી તો ઘાટનો તો કોઈ પાર નથી, રૂવાડે રૂવાડે ભર્યું છે, અને વિષયની એવી ને એવી લોલુપતા છે તો પછી આપણે શું સમજ્યા? નિશ્ચયની જ જો વાત છે તો કા તમારે એમ કહેવું પડે કે અમે ભગવાન રામને ભગવાન માનતા નથી, અમે કૃષ્ણને ભગવાન માનતા નથી, ભગવાન સ્વામિનારાયણને અમે ભગવાન માનતા નથી? માનો છો? દ્રઢપણે માનો છો? છતાં આ કેમ થતું નથી? એજી ના. હવે બહુ સાદી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. પૈસો છે એના તમે મહેમાન જાણો છો? મારા હાથમાં રૂપિયાની નોટ હોય તો તમને ઓળખાઈ જાય કે આ રૂપિયો છે એમ? તો પૈસામાં બધાને નિશ્ચય છે કે આ પૈસો એનાથી સુખ સાહેબી આબરૂ પ્રતિષ્ઠા તાગડધીના ખાવું પીવું હરવું ફરવું મોજ મજા બધું જ પૈસામાં સમાઈને રહ્યું છે. પણ એવું સમજવાથી આપણને સુખ સાહેબી કપડા લતા ઘરેણા મળે? મળે ન મળે? એ તો ત્યારે મળે મારા ગજવામાં રૂપિયા આવે. બેંકમાં તો કરોડો રૂપિયા ભર્યા છે એનાથી આપણને સુખ મળે? મળે? પણ એક કરોડ રૂપિયા જો આપણા ગજવામાં આવે તો આપણું નાકનું ટેરવું જાયલું જલાય, ધરતીથી દોઢ ફૂટ, કારણ કે કેફ આવી જાય મારી પાસે કરોડ રૂપિયા છે, આડો આવ્યો ને તો ભાંગીને ભૂકો કરી નાખીશ, કારણ કે એને રૂપિયાનું જ્ઞાન સાર્વજનિક બધાને છે પરંતુ રૂપિયો નથી. એ માટે તો સુખ માટે તો એને રૂપિયો પોતાનો કરવો પડે, રૂપિયો પોતાનો કરવો પડે. એમ ભગવાન છે એવો તો નિશ્ચય છે. એ ભગવાન સર્વ સુખ સિંધુ છે એ પણ નિશ્ચય છે. પણ હવે એવો નિશ્ચય કરવાનો છે, એક નિશ્ચય તો આપણે કર્યો કે આ ભગવાન સ્વામી નારાયણ એ ભગવાન છે, પણ હવે એ સુખ સિંધુ છે એવો પણ નિશ્ચય છે. પણ હવે એક નિશ્ચય કરવાનો છે કે મારા માટે સુખ સિંધુ છે. આપણે શું કહે, ભગવાન ભક્ત વત્સલ છે, પણ કષ્ટ આવે ત્યારે સુખ થાય મનમાં કે ભક્ત વત્સલ છે પણ આપણા માટે નહીં, કારણ કે આપણે એવા ભગત નથી. નરસિંહ તો કહે કે ભક્ત વત્સલ છે, એને આવવું પડશે, કેમ ના આવે, એને એનો પોતાનો કર્યો છે એમણે, એટલે સુખ સિંધુ છે. પણ આપણે એને પોતાને માટે સુખ સિંધુ માન્યા નથી. છે તો ખરા સુખ સિંધુ, પણ પોતાને માટે સુખ સિંધુ નથી માન્યા. આપણે બીજે સુખ માન્યું છે, બીબીમાં સુખ છે, બચ્ચામાં સુખ છે, પૈસામાં સુખ છે, મોટરમાં સુખ છે. જો ક્યાં સુખ માન્યું, સુખનો સંકલ્પ ક્યાં છે, સુખનો નિશ્ચય ક્યાં છે? સ્ત્રી પુત્ર પરિવારમાં સુખનો નિશ્ચય છે. ભલે કહીએ છીએ કે ઘનશ્યામ તું સુખ સિંધુ છો, પણ મનમાં એમ જ છે ઘરવાળી ભાગી જવી જોઈએ. એ નરસિંહ મહેતા કહી શકે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું, કારણ કે એને દામોદરના ચરણમાં સર્વ સુખ સિંધુનો નિશ્ચય છે. આ સિવાય બીજે ક્યાંય સુખ છે એવો જયારે નિશ્ચય થાય ત્યારે એ નિશ્ચય એને પોતાના માટે કર્યો. અને જયારે એમ થઈ જાય કે આવો પ્રભુ મારા માટે સુખનો દરિયો થઈ મારી પાસે બેઠો છે, તો હવે એને બીજે મોઢું નાખવાનું ક્યાં મન થાય. જયારે બાજુમાં મીઠા જળનો સાગર ભર્યો હોય ત્યારે મૂર્ખો હોય કે ગટરમાં મોઢું નાખે. તો જો સિંધુ સુખનો પાસે છલકતો હોય એ ક્યારેય બીજા વિષયમાં મોઢું નાખે. પરંતુ આપણી મોટી ખાટલે ખોટ કે આપણે એને પોતાના માટે સુખ સિંધુ માનતા નથી. હા, સાર્વજનિક રીતે સુખ સિંધુ છે, પણ મારા માટે તો એ સુખ સિંધુ નથી. મારા માટે તો હજી પુત્ર પરિવાર કુટુંબ કબીલા આ બધું સુખ સિંધુ છે, એટલે આ પ્રાપ્તિ થતી નથી. દુનિયામાં પુરુષો છે કે નથી? પુરુષો છે. દુનિયામાં સ્ત્રીઓ છે? જે પાછા તમે હોકારા ઢીલા પડી ગયો, તમારી સુરતા નથી. દુનિયામાં પુરુષો છે, સ્ત્રી માત્રને ખ્યાલ છે કે પુરુષનું પુરુષત્વ શું કહેવાય, પરંતુ એ જાણવા એથી કોઈ સ્ત્રીને પતિનું સુખ મળે. પતિનું સુખ જોતું હોય તો એ જે અનેક પુરુષો છે એમાંથી એકને પકડીને પોતાનો પતિ કરવો પડે, ત્યારે એને એના થકી પતિનું સુખ મળે. બાકી તો ઘણાય છે, ઉભા વાહડા ઘણાય છે આમ તમારે, પણ એમાંથી એક દોથવો પડે અને એને પરણીને એને ઘરે જવું, તો જ એ સ્ત્રીને પતિનું સુખ મળે. હા, વિષયનું સુખ મળે, પતિનું સુખ ન મળે. કોને? વૈશ્યાને વિષયનું સુખ અપાર છે, પણ કોઈને પરણીને એક કર્યો નથી, માટે પતિનું સુખ શું કહેવાય એ વૈશ્યાને ખબર નથી. સ્વપ્ને ખબર નથી પતિનું સુખ શું કહેવાય. અને ભિખારીની છોકરી હોય પણ એકને પરણી છે તો ફૂટપાથ ઉપર આરામથી સૂવે, કારણ કે મારો ધણી બાજુમાં બેઠો. આ પરણ્યાનું સુખ છે, એ પતિનું સુખ છે. એ પતિનું સુખ મેળવવા માટે તો એને પરણવું પડે અને એકને પરણવું પડે, આ પતિનું સુખ. તો હવે એ પરણ્યા પછી એ નારી એ મહિલા એવો નિશ્ચય કરે છે કે મારે જે કાંઈ જોઈએ છે, જે કાંઈ સુખની સવલતની જરૂર છે, એ બધી જ આ મારો પતિ પરમેશ્વર છે એ બધી પૂરી. અને એવો જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી જ એનામાં દ્રઢપણે જોડાઈ રહે. પણ જયારે એને નિશ્ચયમાં ડગમગાટ થાય કે આ મગનલાલ મારું પૂરું કરે એમ નથી, ત્યારે એને બીજે મન જાય. બોલો, સાચું ખોટું? એટલે આ નિશ્ચયનું આ સ્વરૂપ છે કે જે કાંઈ હું સુખ ચાહું છું એ બધું આમાં છે અને એ મને પૂરું કરનાર છે. એવો દ્રઢ જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી એનું મન ક્યાંય જતું નથી. તો એવો આપણો નિશ્ચય ભગવાનના સ્વરૂપમાં જેને આપણે ઉપાસીએ છીએ એમાં કરવાનો છે કે જે સર્વ સુખના સિંધુ છે એ આ છે અને આ મને મળ્યા છે, આટલું કરવાનું છે. એ આ નિશ્ચયનું રૂપ છે. મૂળજીને કૃષ્ણજી માનકુવાના, કોઈ કહે છે બે ભાઈઓ હતા, કોઈ કહે છે બંને મિત્રો હતા. મને મિત્રોની વાત વધારે ઠીક લાગે છે. એમાં કૃષ્ણજીને પેલા સત્સંગીઓના યોગથી સત્સંગ થયો અને સત્સંગીઓનો સંઘ માનકુવાથી ગરડા દર્શને જતો હતો તો કૃષ્ણજી એની સાથે ગરડા ગયા. ભગવાનનું સાક્ષાત દર્શન કર્યું શ્રીજી મહારાજનું, દાદાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે પરવાર દિગાર પરમેશ્વરનું દર્શન કર્યું. સંઘ પાછો માનકુ આવ્યો અને એ જે સુખ, એ જે દર્શનની મીઠાશ, એ સીધી પોતે પોતાના મિત્ર મૂળજીને કહેવા દોડ્યો. મૂળજી, મૂળજી, મને ભગવાન મળ્યો, મને ભગવાન મળ્યો, મેં નજરે ભગવાનને ભાળ્યો. એમ ક્યાં ભાળ્યો? હું ગયો તો ને ગઢડામાં, દાદાના દરબારમાં લીમડા નીચે મેં ભગવાનને સાક્ષાત આ આંખોથી જોયો. તો કે તું મૂર્ખો છો, તું ખોટો છો, તું જૂઠો છો. તો કે કેમ? તો કે કાં તે જેને જોયા એ ભગવાન નથી અને કાં તું ખોટો છો, તું સાચો ભક્ત નથી. જો ભગવાન તને નજરોમાં સામે મળ્યો હોય તો ત્યાં આયા તારા બાપનું દાયટું તું શું? માટે કાં એ ભગવાન ખોટો અને કાં તું ખોટો. એક વાર જયારે એ સમુદ્ર મળ્યો ત્યારે તું અહીંયા ખાબોચિયામાં આવ્યો શું કામ? બે પરણેલા હતા અને પરણેલાને જ્ઞાન જલ્દી થાય. શા પાપે આવ્યો તું? ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે હું ભક્ત ખોટો છું પણ ભગવાન સાચો છે. એમ હાલ અત્યારે ને અત્યારે ચાલ, જોજો નિશ્ચય. મૂળજીને કૃષ્ણજી ગરડા આવ્યા અને મહારાજના દર્શન કર્યા અને મૂળજીને કૃષ્ણજી પગમાં પડી. મૂળજીને એ જ ક્ષણે નિશ્ચય થયો, વાહ આ ભગવાન છે. અને બે જણે આંકડા ભીડી અને મહારાજના પગ ચરણ ઉપર હાથ મૂક્યા અને કહ્યું, મહારાજ અમને સાધુ કરો, અમારે અહીંયા રહેવું છે. શા માટે એને નિશ્ચય થઈ ગયો કે જે કાંઈ સંપૂર્ણ સુખ છે, જેને ભગવાન ભગવાન કહે છે, એ આ ભગવાન છે. બસ તૂટી ગયું. હવે એની દાઢો, એનું ચિત, વિષયોનું ચિંતન કરવા સમર્થ ન થાય. કથા લાંબી છે. એ મૂળજીને કૃષ્ણજીએ પોતાની ઇન્દ્રિયોને ભીષ્મ કરી નાખી પણ વિષયોમાં ગયા નહીં, કારણ કે એને નિશ્ચય અને મહિમાની ખટાશ ચડી. મીરાને એમ એની માએ કહ્યું, મીરાએ પૂછ્યું કે મારો વર કોણ? આજે દુલ્હો પરણે છે, આ બધું છે, આ બાઈનું પણ લગ્ન થાય છે, તો માં મારું લગ્ન કેની સાથે અને મારો વર કોણ? એની માએ ભોળે ભાવે કહ્યું કે તારો વર આ મંદિરમાં બેઠો એ ગિરધર ગોપાલ તારો વર છે. અને મીરાને જે તાળી લાગી, મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ, દુસરો ન કોઈ સાધો સકલ જો સકલ જગ જોઈ, મેને તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. મીરા ઉમર લાયક થઈ, પરાણે માતાએ એમનું લગ્ન ગોઠવ્યું. લગ્ન મંડપમાં ગઈ તો ખરી પણ વિશ્વમાં એક એવી મહિલા એક જ નીકળી કે જેણે લગ્નમાં પોતાના પતિના સાથે ફેરા ફરતા ગિરધરને પોતાના ખોળામાં હાથમાં તેડ્યો અને ચાર ફેરા ફરી, હું તારી સાથે ફરતી નથી, મારો વર તો ગિરધર છે, એની સાથે હું ફેરા ફરું છું. આ એક જ મહિલા નીકળી, બાકી કોઈએ આવું કર્યું. અને કોઈ આમાંથી શીખીને કરે તો એને નાટક કહેવાય. મીરા મૌલિક છે, નાટક નથી. હરિશ્ચંદ્રનું નાટક ભજવાય પણ હરિશ્ચંદ્ર જે હતો એને નાટક કર્યું નહોતું. એટલે આપણે ભક્તિનું નાટક કરીએ છીએ, ભક્તિ કરતા ના. ના, આપણે પેલું કીધું છે ને, નિખાલસ ભાવે જ હા ના પાડવાની, એની જ મજા છે. હવે એક તો આમાં આવે એ માયલું કાંઈ છે નહીં અને નકામો વળ કરવો. આપણે પોતાને જો ઓછા સમજીએ તો કંઈક આવે. હવે હું પૂરેપૂરો છું, પતી ગયું, હોય નહીં કાંઈ. તો મીરાને નિશ્ચય થયો, એને નામ નિશ્ચય થયો કહેવાય. ધનો ભગત જાટ કુળમાં જન્મો હતો. એને ઘેર સાધુડો આવ્યો, સાધુ સેવા કરી છોકરાએ, ધનો નાનો બાળ ઉંમર, સાધુ રાજી થયા. સાધુ રાજી થાય તો શું આપે? મૂર્તિ આપે ભગવાનની. હજી કોઈ સાધુ હોય રાજી થાય તો કા મૂર્તિ આપે, કઈ તિલક ચાંદલો આપે, ચંદન આપે, માળા આપે, ગૌમુખી આપે, લઈ જા ફેરવો. અમારે રાજકોટમાં ગિરધરભાઈ હતા, રસોઈયાને પગારની ચર્ચા હાલે ને, એટલે કે હવે તમ તાર તું રાજી થઈ જા, તને છે ને બે માળા આપીશ. ઓલો હું માળાને શું કરે, એને હો રૂપિયા વધારે મેળવવા દો, તને બે માળા દઈશ, એક તું ફેરવે ને એક તારી ઘરવાળી ફેરવે. આ હા 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 વાલીડા, પણ એ બધું બીજાને માટે, એને રૂપિયા વધારી દો, એને પગાર વધારી દો. સાધુ રાજી થયો ધના ઉપર, એટલે એની પાસે શાલીગ્રામ હતા, એ ધનાને આપ્યા. લે બેટા આ તારી પાસે રાખ. હા મહારાજ, આને હું શું કરું, બિલકુલ ભોળો, આને હું શું કરું, આની પૂજા કરવા, આની સેવા કરવાની. કેમ કરવાની બાપુ? જો સીધી સાદી વાત, સ્નાન પહેલે કરકે ઉસકો સ્નાન કરવાના, સ્નાન કરકે સ્નાન કરવાના, ઓર ઉસકો ભોજન કરવા કે ભોજન કરના, બસ ઇતના કરો. સ્નાન કરકે સ્નાન કરવાઓ, ઓર ભોજન કરવા કે ભોજન કર લો, ઇતના કરો જાઓ. ધનો કે ભલે મહારાજ. શાલીગ્રામ ને પધરાવ્યા, સવાર પડી, સ્નાન કર્યું, શાલીગ્રામ ને સ્નાન કરાવ્યું, રોટલો રસોડામાંથી લઈ આવ્યો, કારણ કે ભૂખ તો લાગી છે, પણ કીધું છે કે આને ભોજન કરાવીને ભોજન. ધનાએ થાળીમાં બાજરાનો સૂકો રોટલો ભગવાનની આગળ મૂક્યો, સૂકો રોટલો. કહ્યું લ્યો મહારાજ જમો, તમે નહીં જમો ત્યાં સુધી મારે જમાશે નહીં, મને સાધુડો તમને વળગાડીને ગયો છે, ખાઈ લ્યો. પણ કઈ એમ શાલીગ્રામ આગળ આવી રીતે કોઈ થાળી મૂકી દે અને કઈ ભગવાન ખાય? ન ખાય, કારણ કે આપણો આવો જ નિશ્ચય છે, આપણે એવું નક્કી કરીને બેઠા છે કે આ મૂર્તિ કોઈ દિવસ ખાતી નથી, એટલે એકે રોટલી ઓછી નથી થતી, કારણ કે એ આપણો પાકો નિશ્ચય છે. આપણે એમ કહીએ છીએ તો દ્રષ્ટિથી પ્રસાદ કરીને આપે છે, બાકી ભગવાન કઈ ખાતો નથી. આ ખાય ખરો, પણ એ તો કોઈ એવો હોય એનું ખાય, મારા હાથનું તો ખાય જ નહીં, એવો પાકો નિશ્ચય છે. ધનાએ રોટલો ધરાયો, બપોર સુધી સાંજ સુધી બેઠો રહ્યો, કરગરતો રહ્યો, પણ ભગવાને કંઈ ખાધું નહીં. ક્યાંથી ખાય? રાત પડી ગઈ, ભૂખ્યો સૂઈ ગયો. બીજો દિવસ થયો, વળી પાછો તાજો રોટલો મા પાસેથી લઈ આવ્યો, ભગવાનની આગળ મૂક્યો, કહ્યું મહારાજ જમો, એક દિવસ તો મને ભૂખ્યો માર્યો, હવે સાધુ પાછો ન આવે ત્યાં સુધી હું તમને આપી ના શકું. આ તું ભૂખ્યો રહે અને હું ભૂખ્યો રહું, તને મારા ઘરે નથી ફાવતું, અણોહરું થઈ ગયો છો, તારું ટોળું વયું ગયું એટલે તું મૂંઝા છો, જમી લે. કોણ જમે? બીજો દિવસ અને રાત્રિ પડી ગયા, ધનો ભૂખ્યો. એની માં કે ખાઈ લે, તો ના આ ખાય પછી ખાઉં, તો કે ના ખાય, તો કે સાધુ કેતો તો એને ખવડાવીને ખાવું, તું ના પાડે. ત્રીજો દિવસ થયો, રોટલો મૂક્યો, ધનો રડતો રડતો કે તારે કેટલા દિવસ મને ભૂખ્યો મારવો છે, હવે તો ખા. આંખમાં આંસુ, એ જ વખતે ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા, તેજ તેજ ધનો, હા ઇતના બડા કહાં સે નીકલા, તું ઇસમે સમાયા થા? પણ કઈ સાંભળે, એ પેલા થાળીમાંથી રોટલો ઉપાડીને કટાક બટાક કટાક બટાક, ધનો ખુશ થઈ ગયો, હા હવે ખાધું, મને શું ખબર કે તું આમાંથી નીકળીને પછી ખાય છે. વાત સાચી છે, આવો કઠણ પાણો છે એમાં નીકળતા તણદી તો લાગે ને. ખાઓ 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 મહારાજ, ભગવાન જમવા માંડ્યા. જમતા 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 થોડી વાર થઈ ત્યાં ધનો પોક મૂકીને રોવા માંડ્યો. ભગવાન કે હવે તને શું છે, હું તારી સામે જમું છું, તું શું કામ રોવે છે? તો કે તમે બધું ખાઈ ગયા, મારા હાથું કાંઈ નહીં, આટલા બધા ભૂખ્યા હું નથી. ભગવાનના હાથમાં છેલ્લો કવલ હતો, કોળિયો હતો, એ ભગવાને કીધું કે લે ધના હું તને ખવડાવું, અને ભગવાને ધનાના મોઢામાં એ કોળિયો મૂક્યો. ધનાને પ્રસાદ મળતા ધનો ભગવત રૂપમાં સમાઈ ગયો. બસ આ નિશ્ચય છે, આવો થયો એવો કરવાનો છે, આવું વિચારીને, આવું સાંભળીને, મનન કરીને આવું થશે, તેદી જ આમાં કહ્યું એવું થશે. નહીતર ના થાય. લાડુદાન બારોટ ભાવનગર થી રીહના બંબોળ થઈને આવ્યા ગરડાના દરબારમાં. એ કોણ છે પાખંડી સ્વામી નારાયણ? એના બધા પાખંડના ફૂરચા ઉડાડી દઉં. રાજવંશી પોશાકમાં નખશિખ સુવર્ણના અલંકારો, 10 કિલો અલંકારના ઘરેણા સોનાના શરીર ઉપર ધારણ કરેલા, ભાવનગરનો મહારાજ ઝાંખો પડી જાય એવો લાડુદાન બારોટ દાદાના દરબારમાં આવ્યા છે. કથા તો લાંબી છે, પણ શ્રીજી મહારાજે લીંબ વૃક્ષ નીચે બેઠા છે, જેનું પાખંડ સમજીને બંધ કરાવવા આવ્યા છે એ લાડુદાનજે મહારાજે ઉભા થઈને કહ્યું, આવો 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 લાડુદાનજી, આવો આવો. નાજા જોગિયા આ ઘોડાને લઈને એક બાજુ બાંધો, કાળો કામણો લાવીને આસન આપો, લાવો લાવો ગુલાબનો હાર લાવો. એને આપણે હાર પહેરાવી સન્માન કરી, કવિરાજ છે, રાજવંશી કવિરાજ છે, આવો. લાડુદાન જોઈ રહ્યા કે આ શું ઘટઘટનું જાણે છે, નેત્ર નીચીને ભગવાનની સામે જુએ છે, વળી ખોલે છે, વળી જોવે છે, ચરણમાં ઉર્ધ્વ રેખા જોઈ સમાધિ થઈ જાગ્યા. એહી મચ્છ એહી કચ્છ એહી સુકર તનુ ધાર્યો, એહી બને નરસંગ દુષ્ટ હરણા કંસ માર્યો, એહી વામન વપુ કીન લીન પદ તીન ભુવન ત્રય, એહી ફરશુ ધર રામ એહી રઘુપતિ કિય જગ જય, એહી કૃષ્ણ બુદ્ધ નકલંક એહી તેહી ભેટત ભવ ભ્રમ ટલે, કિતનેક રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે, સો યહ સહજાનંદ મિલે. મહારાજ સાધુ કરી દો. અને એ લાડુદાનજીએ દાદાના દરબારમાં ભગવી કંથા સહજાનંદ સ્વામી હાથે પહેરી, એ જ આપણા બ્રહ્માનંદ સ્વામી. આ નિશ્ચય કે જે છે તે એ આ છે, એ આજ મને મળ્યો પૂરું, આટલો સરવાળો છે, બીજો કોઈ સરવાળો નથી. તો આ રીતેનો નિશ્ચય થાય એ આ નિશ્ચયનું સ્વરૂપ ગયું. એવું આ નિશ્ચયનું સ્વરૂપ છે. હવે આવ્યો મહિમા. થાક્યા છો? તો મહિમા હવે એમ સમજવાનો છે, જેમ જેમ ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાતો જાય એમ એમ એને નિશ્ચય પણ દ્રઢ થતો જાય. પર સ્વરૂપ જેટલું સમજાતું જાય એટલું ઉપાસ્ય સ્વરૂપની જોડાણ વધતું જાય. ફરીથી આપણે પતિ પત્નીનો પ્રસંગ જુઓ. પરિણામ પછી પત્ની જેમ જેમ પોતાના પતિના સહવાસમાં રહે છે એમ એના આંતરિક ગુણોને જુએ છે કે આનામાં તો આટલી બુદ્ધિ છે, આટલું કૌશલ્ય છે, આટલી શક્તિ છે, આહા હજારો માણસો આની ગણ હાથ જોડે છે, આ તો મહાસમર્થ છે, આની બુદ્ધિની આની પ્રેમની આની નિખાલસતાની કોઈ સીમા નથી. તો પત્ની વધુ ને વધુ જોડાય કે ન જોડાય? જોડાય. એવી રીતે આ ભક્ત આવી રીતે નિશ્ચય કરે છે. પણ જેમ જેમ એ ભગવાનનું પર સ્વરૂપ જાણતો જાય છે, ઓહો જેને હું ભગવાન જાણું છું એ ભગવાન આવો છે, ભગવાન આવો છે, ભગવાન આવો છે, એમ જેમ જેમ સમજતો જાય છે એમ વધુ ને વધુ 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 જોડાતો જાય. લૌકિક દ્રષ્ટિએ તમે જુઓ, મોટપ જોવાનું, મહિમા જોવાના સાધનો છે એ સુખ સાહિબીને સત્તા છે. આપણા સૌના મનમાં કલેક્ટર પ્રત્યે અહોભાવ છે, એ આવે એટલે બધા તરત આઘા પાછા થવા માંગે, સારા ગાદલા લાવો, સારા આસન લાવો. શું કામ? આપણે કલેક્ટરની સામર્થ્યને ઓળખીએ છીએ, એની સત્તાને ઓળખીએ છીએ. એના કરતા મુખ્યમંત્રીની સત્તા વધુ છે. એની સાથે જો કોઈ સંબંધ જોડાય તો એનો પાવર સમાય નહીં. જો ને જે કોઈ મુખ્યમંત્રી થાય છે એના જમાઈઓ પછી હાય થઈ રહેશે જાયલા, આસન જવું હોય તો જ્યાં જવું હોય ત્યાં જાય, પણ જાયલો રે. મુખ્યમંત્રી ઓળખાણ જાણે છે, એની સત્તા ને એના સામર્થ્યને જાણે છે. મુખ્યમંત્રી કરતા તો પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની સત્તા અને સામર્થ્ય વધુ છે. એની જો ઓળખાણ થાય, એનો જો સંબંધ નીકળતો હોય તો કોઈ વાત જ ન કહેવાય. એ તો એક ખંડનો છે, પણ જો સારી પૃથ્વીનો બાદશાહ હોય, હવે તો કોઈ રહ્યા નથી, પણ સારી પૃથ્વીનો બાદશાહ હોય અને એની સાથે જો મિત્રતા કે સંબંધ કે કોઈ પ્રકારનો નાતો હોય તો બહુ આનંદ આવે અને બહુ જ સામર્થ્યનો કેફ ચડે, કારણ કે એનો હુકમ કોઈ ફેરવી શકે નહીં. પણ પૃથ્વીપતિ કરતા ઇન્દ્ર સાથે જો ઓળખાણ થતી હોય તો એ તો ત્રિલોકાધિપતિ છે, એના સામર્થ્યનો કોઈ પાર નથી એવું આપણે જાણીએ છીએ. એના કરતા પણ ભવબ્રહ્માદિક ઈશ્વરો સાથે જો તાન લાગે તો એની તો સામર્થ્યની કોઈ સીમા નથી, કારણ કે એ તો બ્રહ્માંડાધિપતિ દેવતાઓ છે, ઈશ્વરો છે. શિવનું સામર્થ્ય તો તમે જાણો છો, રાવણ એનો ઉપાસક હતો, કેટલી સમૃદ્ધિ, દેવતાઓ ચીસ પાડે એનાથી, નવગ્રહ ઢોલીએ બાંધીને આરામ ફરમાવે એવો રાવણ શિવ ઉપાસનાથી પામ્યો, તો શિવમાં સામર્થ્ય કેટલું. એટલે આપણે જાણીએ છીએ શિવ બ્રહ્માદિક દેવતાઓનું અપાર સામર્થ્ય છે, પરંતુ એ શિવ બ્રહ્માદિક દેવતાઓ વિરાટ નારાયણની આગળ કઈ ગણતરીમાં નથી, કઈ ગણતરીમાં નથી. કારણ કે એ જે શિવ બ્રહ્માદિક છે એની ઉત્પત્તિ વિરાટ નારાયણ થકી છે. વિરાટની પ્રકૃતિમાંથી તો શિવ પેદા થયા છે, તો એની ગણતરી ક્યાં રહી? જેના નાભી કમળમાંથી બ્રહ્માનો જન્મ થયો તો એ વિરાટ ક્યાં અને બ્રહ્મા ક્યાં? બ્રહ્માને નાભીમાં જન્મ થયો, કમળ એમાંથી જન્મ થયો બ્રહ્માનો, પછી બ્રહ્માને એમ થયું, ચારે બાજુ જોયું કે આ શું છે, તો એ જે કમળ હતું એની જે નાળ દાંડો એમાં બ્રહ્મા તાગ લેવા માટે અંદર પ્રવેશ્યા અને દોડ્યા કે હું અંત લઈ લઉં કે આ કમળ છે ક્યાં. તો એ વિરાટની નાભીમાંથી નીકળેલું કમળ એનો દંડો એમાં બ્રહ્મા 100 વર્ષ સુધી દોડ્યા તો પણ નાભીના કમળનો દાંડાનો અંત આવ્યો નહીં. જો હવે દાંડાનો અંત ન આવે તો વિરાટનો અંત ક્યાંથી આવે? એકવાર એક બ્રહ્મા રિહાઈ ગયો. આ તો છેલ્લો મેસેજ મને મળ્યો હતો, હું તમને કહું છું. બ્રહ્મા રિસાઈ ગયો અને એમણે ભગવાનની આગળ રાજીનામું મૂકી દીધું કે મારે આ નથી કરવો ધંધો. મનમાં એને શું થયું ખબર છે? એને એમ થયું કે આ અમે ત્રણેય દેવતાઓ સરખા છીએ, બ્રહ્મા વિષ્ણુ ને શિવ, તો બધે જ્યાં જુઓ ત્યાં શિવની ઉપાસના ચાલે, એના મંદિરો છે, વિષ્ણુના મંદિરો છે, એની ઉપાસના છે, ને મને તો કોઈ નામ નથી પૂછતું. હવે પેલા શરૂઆત તો હું જ કરું છું, સૃષ્ટિની શરૂઆતનો સર્જક બાપ તો હું છું, આ બે જણા તો એક તો ભાંગવાનું કામ કરે છે, છતાં ભાંગવાનું કામ કરે એને લોકો પૂજે છે. કોણ? શિવ. વિષ્ણુને બેઠા બેઠા પોષણ કરવાનું એને લોકો પૂજે છે. હું રાત દી મહેનત કરીને આ બધા કરગઠિયા ભેળા કરીને આ બધા બનાવું છું, તો મને કોઈ ઓળખતું નથી, રાજીનામું મૂકી દો, નથી કરવો આ ધંધો. કોઈ ઓળખે નહીં, પરખે નહીં, કઈ લેવાની કોઈ દેવાની, મારો કોઈ ધડો ન કરે તો મારે શું કામ ઘસાવું. રાજીનામું આપવા ગયા, ભગવાનને કીધું લો મહારાજા મારું રાજીનામું, મારે આ ધંધો નથી કરવો. ભગવાન એવા બડા પેક, એક પણ પૂછ્યું નહીં તારું કારણ શું છે, શું કામ રાજીનામું આપે, તરત લઈ લીધું. અને જ્યારે આવી રીતે પૂછા ગાછા વગર તરત રાજીનામું સ્વીકારાઈ જાય તો સામી વ્યક્તિ ઇન્સલ્ટ બહુ થાય કે મારું બેટું આ શું થયું. તરત રાજીનામું લઈ લીધું, જાઓ કોઈ વાંધો નહીં, જાઓ રો ભરો જલસા કરો, જાઓ. બ્રહ્મા મૂંઝાઈ ગયા, બહાર નીકળ્યા, મૂંઝવણમાં ચાલ્યા જાય છે. ત્યાં બીજો 8 મસ્તક વાળો કોઈ પુરુષ નીકળ્યો, હંસ ઉપર દોડ દોડ આવે. બ્રહ્મા કે આ કોણ, મારે તો 4 છે, નાના 8 છે. એમણે કીધું આઈ પ્લીઝ કમ હિયર, તમે કોણ છો? તો કે ભાઈ નિવૃત્ત બ્રહ્મા છું. આ કે હું નિવૃત્ત થયો છું. આ નિવૃત્ત ક્યાંથી નીકળ્યો? નિવૃત્ત એટલે તો કે મારા બ્રહ્માંડનો નાશ થઈ ગયો છે, એટલે નોકરી વગરનો ફાંફા મારું છું, પણ હમણાં છેલ્લા એવા ટીવી ઉપર સમાચાર આવ્યા છે કે આ બ્રહ્માંડના બ્રહ્માએ રાજીનામું આપ્યું છે, એટલે ભગવાનને મળવા જાઉં છું, નોકરી મળે તો મારે લેવી, મારું રામ જઈ ગયા. મારે તો 4 છે, નાને 8 છે. પણ તરત કઈ બોલ્યા નહીં, જ્યાં થોડા આગળ આવ્યા ત્યાં તો 16 મસ્તક વાળા. એ કે તમે કોણ છો? તો હું નિવૃત્ત બ્રહ્મા છું, મારું બ્રહ્માંડ ભાંગી ગયું છે, પણ હમણાં સમાચાર મળ્યા છે કે આ બ્રહ્માંડના બ્રહ્માએ રાજીનામું આપ્યું છે, નોકરી માટે જાઉં છું, ભગવાનને અરજ કરવા કે સેવામાં રાખો. આગળ ગયા તો 32, એમ કરતા 64, ઓ હજારો મસ્તક વાળા બ્રહ્માઓ દેખાયા. બ્રહ્માનું ગુમાન ઉતરી ગયું કે આને ત્યાં પાર જ નથી, આવા તો કેટલાય નિવૃત્ત આંટા મારે છે, બીજા ગરી જાય ને હું રહીશ. એ જ વડે એમણે જે હંસને પોતાનું વ્હીકલ ને વાળ્યું ટન અને ડબલ સ્પીડમાં ધકાવી મૂક્યું, આવ્યા ભગવાનની પાસે. મહારાજ મારી ભૂલ થઈ ગઈ છે. શું છે? હું કામ ઉપર ચડી જાઉં છું. લ્યો કોઈ વાંધો નહીં, કરો કામ, જાઓ. જેને ત્યાં બ્રહ્માની કોઈ ગણતરી જ નથી. હવે બ્રહ્માની જે વિરાટ આગળ ગણતરી નથી, એવા વિરાટની અક્ષર આગળ કોઈ ગણતરી નથી. એ અક્ષર છે એ પુરુષોત્તમ નારાયણના દાસ છે, સેવક છે. એવા અક્ષરાધિપતિ જે કોઈ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, એ મને ને તમે, તમને આ સ્વામિનારાયણ રૂપે મળ્યા છે. આ મહિમા છે એનો. ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે રાજાના કુંવરને ઢેઢથી મરાય નહીં. પતિ ગયું ને, રાજાના કુંવરને ઢેઢથી મરાય તાકાત જ નથી. એમ કાળ કર્મ માયા આવી રીતે સમજનારાને કોઈ દંડ શિક્ષા કરી શકે. મહારાજે વચનામૃતમાં પણ કીધું છે, જેને યથાર્થ આવો સંતનો ભગવાનનો નિશ્ચય છે એનું કાળ કર્મ કઠણ હોય તો પણ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી, કઈ ન કરી શકે. રાજાના કુંવરને ઢેઢથી મરાય નહીં. ભગુજી ઘવાયા છે, ઓરડીમાં સૂતા છે, જીવાડવાની વાત થઈ છે. શ્રીજી મહારાજે કીધું કે કોઈ ચોકીદાર બેસે. સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આજે રાતે કાળ આવશે, તમે અહીંયા બેસજો, રક્ષા કરજો. ભલે મહારાજ, ગેરી મેઘલી રાત દાદાના દરબારમાં પથરાઈ સચ્ચિદાનંદ સ્વામી પોતાનું પ્રિય હથિયાર હાંબેલું લઈને બાજુમાં બેઠા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. અર્ધીક રાત ભાંગી હશે ત્યાં એક ઓળો આવ્યો, આમણે હાંબેલું પકડ્યું. ઓલો ઓરડીમાં ગરવા ગયો એટલે આમણે કીધું, કઈ કોણ છો તું? કાળ છું, અંદર જાઉં છું. અહીં બેઠો છું નથી દેખાતું દાદા, હટ વયો જ અહીંથી. તમે તમારું કામ કરો, હું મારું મારું કરું. અરે ભાઈ, તારું કામ કરવા જાય બેઠો છું, અહીંયા ઘૂસવાનું નથી, નો એન્ટ્રી, વયા જાઓ પાછા. પેલો પરાણે ઘૂસવા ગયો, આ થયા ઉભા, જાવું છે? હા. ફેરવીને હાંભેલું, અહીંયા ફટકાર્યું, કાળી ચીસ નાખીને કાળ ભાગ્યો. દાદાના દરબારમાં અક્ષર ઓરડીમાં મહારાજ સૂતા હતા ત્યાં જઈને કાળ રડવા માંડ્યું. મહારાજ જાગી ગયા, શું છે? આ તમારા સાધુએ મને માર્યો, જોવો તો ખરા, ડોકું મેળી નાખ્યું. મહારાજ કે તું શું ઘઉલો ખાવો તો ગયો, ખબર નહોતી ત્યાં બેઠો છે. આ મહારાજ, મારી ભૂલ થઈ. મહારાજે કાળ ઉપર હાથ ફેર્યો, શાંતિ થઈ, જાઓ સુઈ જાઓ. કાળી મૂકી તો કાળ પણ કંઈ કરી શકતો નથી. ગોલીડા ગામમાં રાઘવ, રાણો, ભીમ, વશરામ સાંજે ખીચડી કઢી રોટલા ખાઈને બેઠેલા. રાત પડી, એમાં જોયું તો ચાર જમદૂત જોયા. એલા આપણા ગામમાં અહીંયા મહારાજ સંતો આવે, આપણે ભગવાનના ઉપાસક સ્વામિનારાયણને ઉપાસે, પરબ્રહ્મ કે જેથી કોઈ પર નથી, અને આ આ આપણા ગામમાં ઘરે આપણા બેઠા કોઈને લઈ જાય. હાલ લીધી લાકડીઓ, આવ્યા જે પોળમાં એક ડોસી મરવાની છે ત્યાં ગયા, ત્યાં જમ, ત્યાં નીચે ઉતર્યા. તાણે કીધે, પાછા પાછા. તો કે તું તારું ઘર જાળવ, જો આવા શબ્દો બોલ્યો હો જમ, તું તારું ઘર જાળવ, આખા ગામનું ન થાય. આ જીવ અમારો છે, એ ભલે જેનો હોય પણ અમારી હાજરીમાં આ નહીં થાય, અહીંથી બીજા જાઓ. પેલો કે જાય એમ કરીને જમ રાણા રાજગરને મારવા માટે હાથ ઉગામ્યો. પેલા તો તમે વિચાર કરો કે જમ જોયા પછી કોઈના ઝાડા પેશાબ સલામત રહી? અરે આખું ફળિયું પલળી જાય, ચોઈડાની ક્યાં કરો છો, ફળિયું પલળી જાય, ધક ધક જાય બધું. લાકડી લીધી, હોવ પેલા જેવો હાથ ઉગાયમો, એમ છે જાણતો જતા રહી જાય તો હાસડી સ્વામિનારાયણ કરી એક જ માર્યો. જમનો દાંત કાડાડાડાડાડાડાડા કરતો હેઠો નાખી દીધો. ઓલા કે આ તો વહમાં છે, ભાગો ભાગો. જીવ મૂકીને જમ ભાગી ગયા. એ દાંત ગોલીડામાં વર્ષો સુધી સચવાયો હતો અને ઘણાએ એ દાંતને જોયેલો છે. તમારા માંથી કોઈ જોયો છે? અમારે પુરાણી સ્વામી કહેતા એ મેં દાંત જોયેલો, એ ત્યાં રાખ્યો. હે, પછી ભગવાનની ઈચ્છાથી એ ઘર હતું આખું બળી ગયું, જલી ગયું, અને એ જમનો દાંત બળીને ભસ્મ થઈ ગયો. આ કોઈ દંત કથાઓ નથી, પણ ભગવાનના નિશ્ચયવાળાને આવી ઘટનાઓ બને છે, એમાં કોઈ ના નથી. તો આવો જયારે મહિમા સમજાય અને એવી જયારે નિશ્ચય ને મહિમાની ખટાસ ચડી જાય ત્યારે એને કોઈ વિષયો લુબ્ધ કરી શકે નહીં. શ્રીજી મહારાજે ભાદરામાંથી સંવત 1863 ના આસો મહિનામાં એક કાગળ લખ્યો, માચા સુહુરા સોમલા અલૈયા મૂળુ ના જા માતરા મા મૈયા અજા જીવા વીરદાસ વળે લાધા કાળા કમળ શિમળી એ હસર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર. આ કાગળ લઈને માણસને મોકલી દીધું. કાગળમાં એવું લખ્યું કે જેને આ પત્ર મળે એમાં જેના નામ લખ્યા છે એ તમે લોકો જો ગામમાં હો, સીમમાં હો, જ્યાં હો ત્યાંથી ઉભા હો, ખાતા હો, પીતા હો, તો બધું છોડી ભગવાન વસ્ત્ર પહેરી સાધુ થઈ ઘરબારનો ત્યાગ કરી અને કાશીની જાત્રાએ હાલી નીકળજો. કાગળ આવ્યો, આ બધા ગામ ધણી દરબારો, માચા, સુરા, સોમલા, અલૈયા, બોળુ, નાજા, માતરા, મામૈયા, વીરદાસ, પટેલ, પાંચ પાંચ દસ દસ બાર બાર ગામના માલિક ધણી. સૌથી પેલો ખેપિયો આવ્યો કારિયાણીના માચા ખાચર પાસે. એ તો સરસ મજાનો કૂવો ગળાવતા. કાગળ આપ્યો, કાગળ વાંચ્યો, ધબધબાટ વાવનું કામ ચાલે, અને કાગળમાં વાંચ્યું કે જ્યાં હો ત્યાંથી, એ જ સ્ટેન્ડિંગ ઓર્ડર કહેવાય ને, નીકળી જાઓ. તરત ત્યાંથી નીકળીને કુંભારને ત્યાં જઈ ગેરુવા કરીને હાલી નીકળ્યા. જેને જેને મળતા ગયા બધા ભેળા થઈને સારંગપુર ભેળા થયા. બે ત્રણ જે બાકી રહ્યા તો એમને થયું કે એમને ખબર કરતા જઈએ, ભેળા થઈ જાય રસ્તામાં તો ભલે, નહીં તો શિયાળી થોડુંક રોકાવું અને શિયાળીમાં આજુબાજુ જે બોલાવાના છે એને ખેપિયાથી બોલાવી અને પછી ભેળા થઈને આપણે કાશીએ ચાલી નીકળીએ. શિયાળી મંડળ આવ્યું. શિયાળીની આસપાસના જે બોલાવતા એમાં ખેપિયો મેથાણના અજા પટેલને પત્ર આપવાનો હતો એટલે ત્યાં પહોંચ્યો. લખતર બાજુ છે ને જે ઝાલાવાડ સુરેન્દ્રનગર, ઘરે જઈને ખેપિયો ઉભો રહ્યો કે ભાઈ છે પટેલ અજાભાઈ છે? તો કે ના, એમના ભાણાને પરણાવવા માટે કડું ગામ ગયા છે. જાન અહીંયા જ હતી, કારણ કે આ ગામમાં જ, મામાના ગામમાં જ ભાણિયાને પરણાવ્યો છે અને ભાણિયાના માતા પિતા ગુજરી ગયા છે એટલે બધી જવાબદારી મામા ઉપર છે, એટલે એમની જાન પરણાવીને જાન સાથે અત્યારે કડું ગયા છે, ભાણાનું લગ્ન છે. માણસ તરત દોડ્યો. જયારે કડું પહોંચ્યો ત્યારે બરાબર ગામમાં આ જાનનું સામયું ચાલે. અજા પટેલ મોખરે, ઢોલીડાના ધ્રુવાંગ ધ્રુવાંગ અવાજ જાય, મીઠી મીઠી શરણાઈઓ, ગળા ફાડીને એવા ટેહુક ટેહુક મોરલાને પણ શરમાવે એવા સુર નીકળે, બંદૂકોના ભાર થાય, બૈરાઓ ગળાના ત્રણ ત્રણ ટુકડા કરીને ત્રણ ત્રણ ચાર ચાર થરા વેજીટેબલના ઘી નહોતા તેથી પણ તો એવા ગીત ગાતા. તર લઈ ગયો. ઘડીક ખેપિયાને એમ થઈ ગયો કે આમાં કાગળ નથી આપતો, આવી અજા પટેલ છે તો ખરા પણ હવે આમાં કેમ આપો? પણ તરત એમ થયું કે મહારાજે કીધું છે જ્યાં હોય ત્યાં આપવો. અજા પટેલને પાસે જઈને કીધું કે લ્યો આ કાગળ, ઘોડે સવાર તો ઘોડા ઉપર છે. અજા પટેલે ફટફટ ફટફટ કાગળ ખોલ્યો, ત્યાં તો નામ લખ્યું, જ્યાં હો ત્યાંથી ચાલી નીકળો. કાગળ હતો એ પેલા ખેપિયાને કીધું, લો રાખો ભાણા, ભાણો ગાડામાં સામયું ચાલે. એ ભાણાનું નામ કલ્યાણદાસ. બાજુમાં નવોઢા નવસુંદરી પરણેતર, જેને પરણીને લાવ્યો છે, હજી ગામ જાનમાં પહોંચી છે, એ પોતાની પત્ની બેઠી છે, નખશિક શણગાર સજી, અને બધે સાસી તેમાં લખાયું છે કે કલ્યાણદાસ આ ભાણો એ અતિ રૂપવાન હતો. એને કીધું, મામા એ ભાણા હવે તો તારા લગ્ન થઈ ગયા, રંગે ચંગે તને ગામમાં પહોંચાડ્યો, પણ મહારાજનો કાગળ આવ્યો છે એટલે હું જાઉં છું, પણ ક્યાં? તો કે કાગળમાં લખ્યું છે આ બધું છોડીને સાધુ થઈ જાઓ, એટલે હું સાધુ થવા માટે જાઉં છું, હવે તું આ બધું સંભાળજે, અમને હવે બીજી કોઈ આજ્ઞા નથી. તો કે મામા મને કાગળ વાંચવા દો, તમે ખોટું બોલો છો. ના 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 ભાણા, ખોટું નથી બોલતો, લાવો ભાઈ. એ કાગળ એમણે લીધો, ગાડા ઉભા છે, કલ્યાણદાસ કાગળ વાંચે છે. માચા, સુરા, સોમલા, અલૈયા, મોળુ, નાજા, માતરા, મામૈયા, લાધા, કાળા, કમળસિંહ, અજા, જીવા, ગીરદાસ, ઓ આદિક બધા જ્યાં હો ત્યાંથી ઘરબાર છોડીને ચાલી નીકળજો. એ મામા હું આવું છું, ગાડામાં બેઠો છે જુવાન મીંઢળ બંધો. મામા હું આવું છું. અરે અરે તારું નામ નથી, આમાં તારું નામ નથી, ઘેલાગરાઈ ના કરાય, રેવા દે, તમે ઘરે વ્યા જાઓ, આમાં અમારું નામ છે. ના મામા, આમાં મારું નામ છે. અરે નથી બેટા, આમાં તારું નામ નથી, તારો બાપ ગુજરી ગયો છે, મા ગુજરી ગઈ છે, તારું નામ નથી, રેવા દે. ના આમાં મારું નામ છે. છલાંગ મારી નીચે ઉતરી ગયો. હાલો, અરે આમાં તારું નામ બતાવ, નામ નથી. તો કે આમાં મામા આદિ લખ્યું છે ને, યાદીમાં કોણ ન આવે, આદિમાં કોણ ન આવે, અને એમાં લખ્યું છે જેને આવવું હોય એને સાંખ્યોગી કર્મયોગી ઘર છોડીને આવજો, એમાં અમારું ગમતું છે. તો મહારાજ, આ મામા અત્યારે મહારાજનું, પુરુષોત્તમ નારાયણનું જો ગમતું હોય તો પછી આ કાદવ કીડામાં કયા પાપનો પડું? સગા વાલા કરગર્યા કે આ આ બહુ બધી સાંભળે, હવે એને ખબર નહીં કે આવું ધીંગાણું થાય. આ ખેલ એને કોઈ દી જોયેલો નહીં કે આ શું, અને આવી રીતે કોઈ વયો જાય માટીડો, એ તો કલ્પનામાં ન હોય ને. આવું તો સપનું ન આવે કોઈને. સપનું આવ્યું કોઈ દી આવું? કોઈ સપનું આવે તો ફાટી પડે. તોય કેટલાય જોશીને બતાવવા જાય, મને કાલે આવું સપનું આવ્યું કઈક મારું ઘર ભાંગશે નહીં ને. ઘર નહીં ભાંગે, તારું ઢેંઢો ભાંગશે. એ જે આવી છે ને એ જ ભાંગશે ઢેંઢો, અને એ બાકી રાખશે ને તો તારા છોકરા ભાંગશે. ધીરો ખે મજી, છલાંગ મારીને નીકળી ગયો. મામા હું આવું છું, આવું છું મામા. ગામના બધા જોઈ રહ્યા, ઢોલ ધબકતા બંધ થઈ ગયા, શરણાઈઓ બંધ થઈ ગઈ, ગીત ગવાતા બંધ થઈ ગયા. હાય 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 કે જુવાન હાલી નીકળ્યો. આ વૈરાગને પંથ મામો ભાણે બે નીકળી ગયા. કીધું કે શિયાળે મંડળ છે, આવ્યા શિયાળી. ત્યાં બધાએ વાળંદને બોલાવીને મુંડન કર્યા, ચોટલી સહિત કાપી નાખ્યું બધું, એકદમ નવા નકોર નાળિયેર જેવા માથા. કુંભારને ત્યાંથી ઘેરું મંગાવીને બધા જે ધોતિયા હતા એને ફાંકા પાડી રંગી, અલફીઓ કરી, એક આમ લટકાવીને એક આમ લટકાવી હાલી નીકળ્યા બધાય કાશીની જાત્રા. વચમાં આવ્યું જેતલપુર અમદાવાદનું. એ ગામમાંથી નીકળે છે ત્યાં આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર જેમણે ગ્રંથ લખ્યો છે એ મળ્યા. અરે તમે? હા સ્વામી, તમારી નજર ઝીણી છે, તમે અમને ઓળખી ગયા, બાકી આમાં કોઈ ઓળખે નહીં. ના ના ના, શેનો ન ઓળખું, આ તો તમે બધાય. હા અરે સુરત ખાચર તમે? હા જો, પણ આ શું થયું? નાથાની માએ કઈ કહ્યું? ના એવું નથી, આ મહારાજનો કાગળ છે, વાંચો. ઓહો, ગામધણી દરબારો કાશીની જાત્રાએ હાલી નીકળ્યા છે. ધન્ય છે ભગવાનને, ધન્ય છે આવા ભક્તોને. પણ હાલો, અહીંયા ભાઈ રામદાસજી બેઠા છે ને જય નારાયણ કરતા જા, એમ છે? હા, ભાઈ રામદાસજીને આગલી રાતે મહારાજે સાક્ષાત દર્શન આપીને કહ્યું કે અમારી નવી પરમહંસની મંડળી આવે છે, અમે આવો ખેલ કર્યો છે, અમે કાગળ લખ્યો છે અને મારા મરદ માટીડા બધા સાધુ થઈને હાલી નીકળ્યા છે કાશીની જાત્રાએ જવા માટે. હવે એકના બે નહીં થાય, કાશીએ જશે, માટે હવે તમે એમને સમજાવીને કાશી જવા ન દેતા, પણ એને તમારી સાથે લઈને મને ભુજમાં મળો. ભલે. આ બધા આવ્યા, બધા એને ભેટ્યા. ભાઈ રામદાસજી તો જાણતા હતા એટલે એમને કોઈ આશ્ચર્ય હતું નહીં. મહારાજે બધી વાત કરી હતી, બધાને ભેટ્યા અને કીધું ચાલો ભોજન કર્યા, હવે ચાલો અમારી સાથે, આપણે ભુજ જવું છે. ના, અમારે કાશી જવાનો આજ્ઞા છે. ભલે હોય, મને મહારાજે કહ્યું છે અને જે કઈ રાજીપો કુરાજીપો થશે હું ભોગવીશ, પણ મારી સાથે ભુજ ચાલો. અહીંયા આવી ગયા, સંતના ચરણમાં 68 તીર્થ છે, આ બધી કાશી છે, કાશી આ જશો તોય ભલે અને મારી પાસે આવો તોય ભલે. હાલો, ઉપાડ્યા ભુજ. ક્યાં જેતલપુર ને ક્યાં ભુજ, એ જમાનામાં વિકટ વરણ, વિકટ રસ્તો. અથડાતા અથડાતા ભુજમાં આવ્યા. સવાર ઉગ્યો છે, મહારાજે બધાને કીધું. ગંગારામ આદિક મલ, સુંદરજીભાઈ દિવાન કારભારી, બધાને બોલાવીને કીધું ગામની બહાર જે જગ્યા છે એમાં સભા કરવી છે. શીરાપુરીના આંધણ મૂકો, સરસ મજાની રસોઈ બનાવો. કેમ? આજે અમારા નવા પરમહંસોની મંડળી આવે છે, એને અમારે ભોજન કરાવવા છે. કોણ છે મહારાજ? એ આવશે ત્યારે જોઈજો. ઘટઘટનો સ્વામી જાણે છે. અહીંયા શિરાપુરીના આંધણ મુકાયા, મહારાજ ત્યાં સભા કરીને બેઠા. મંડળી આવે એટલે સન્માન કરવા સામે દોડીએ. ઝાંઝ પખવાજ મૃદંગ લઈ સંત મંડળી બેઠી છે, ગુણ કીર્તન ગાય છે, કોઈને ખબર નથી. એમાં 18 જણા આવ્યા ભગવા. મહારાજે જોયા અને દોડીને મહારાજ પોતે દંડવત કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો હશે એમણે મહારાજના બાવડા જાળીને ઉભા કર્યા. પેલા મંડળના પરમહંસો સામે દોડ્યા કે મહારાજ તમે રહેવા દો, રહેવા દો. પુરુષોત્તમ નારાયણને ગૌરવ છે કે મારા અર્ધા વચને કેવું કરે છે. પેલા દોડ્યા, મળ્યા, ભેટા, બધા એને વેલ વાલથી બધાને માથે હાથ ફેરવ્યા, ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યા, એક એકને પૂછીને મળ્યા. પણ આ કલ્યાણદાસ ગાડામાંથી, પરણતા ગાડામાંથી જે નીકળી ગયો એને મહારાજ ભેટતા હતા. ભેટતા ભેટતા વાલથી હાથ ફેરતા ફેરતા આનો હાથ આ મીંઢળ ઉપર ગયો. મારે કે આ શું?
જાણે કઈ ખબર જ નથી, નાટકે એવું કરે. આ શું નીચું જોઈ ગયા, કઈ બોલ્યા નહીં. એને એમ લાગ્યું કે હવે કદાચ ઠપકો આપશે, કારણ કે પૂછ્યું છે એવું, એટલે કઈ બોલ્યા જ નહીં, નીચું જોઈ ગયા. આ શું છે? એટલે એના મામા અજા પટેલ બોલ્યા, મહારાજ આપ એને જાણો છો, એ કલ્યાણદાસ છે. હા ઓળખું છું, પણ આ શું? મહારાજ આવી રીતની ઘટના ઘટી છે, પરણીને આવ્યો છે અને ગાડામાંથી કન્યાને છોડીને નીકળ્યો છે, એટલે મીંઢળ બંધો યુવાન છે. આ હા 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 હા, અદભુત અદભુત અદભુત. તમે અમારા માથા સાટે, તમે અમારા માથા સાટે, તમે અમારા માથા સાટે ત્રણ વાર બોલ્યા, બાથમાં ઘાલીને ભેટ્યા, તમે અદભુત કામ કર્યું છે. જાઓ, તમારું નામ અદભુતાનંદ પાડીએ છીએ. અદભુતાનંદ નામ પર બેસો બેસો. દિવસો ચાલે છે. એક દિવસની સવારે પાછા ફરીથી બધા જ પરમહંસોને વાલથી વાત કરતા કરતા, મારા છે નવા પરમહંસો, સાંભળો, હવે અમારી આજ્ઞા જેમ પેલા માની ને એમ માનો, હવે બધા આ ભગવા ઉતારીને ઘરે જાઓ. સુરા ખાચર કે બહેણો, મહારાજ મને નાધાની માં ના કરવા દે. પતિ ગયું, ના રાખો તો કુવામાં પડીને મરવું, પણ અહીંથી ના જાઓ. મહારાજ કે સુરા ખાચર, એવું નથી, જેમ અમારી આજ્ઞા માની એમાં તમે કલ્યાણ માન્યું છે, એમ જ આ આજ્ઞામાં પણ કલ્યાણ છે. અલિયા ખાચર ને સુરા ખાચર, માચા ખાચર કે મહારાજ, અમને હાથી અત્યાર સુધી બેસાડીને ફેરવા, હવે ગધેડે સુકામ બેસાડો, માંડ છૂટ્યા છે હવે આ સ્વાદ. અને વાતે સાચી, આટલા આટલા દિવસ પુરુષોત્તમ નારાયણની ભેળા ભગવી કંતા, વાત સાચી છો, ફેર પડી જાય. તમે આમનમ બેઠો છો ને, પણ તમે ભગવા પહેરીને અમારી ભેળા આવો ને, આખી દુનિયા બદલી જાય, તમે આખી દુનિયા બદલી જાય, અને જુદું જુદું જ લાગે. હાવ તો એ જે જુદો સ્વાદ, અને એ વખતનો પરબ્રહ્મની સાથેનો નવો સાધુ નવો ભગત થયો હોય અમને ખબર છે, અને ત્યારે આપણા ગુરુ એટલી વૃદ્ધ ઉંમર, નવો થાય સાધુ તો ક્યાંક લઈ જાય, ભેળો લઈ જાય એને, અને એના હરખનો પાર ન રહે. મને આજ સામીએ એની ભેળો ફેર્યો. હવે જો આ ઘટના બનતી હોય તો એ વખતમાં શું બન્યું હોય? નથી જવું, ના 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 જાઓ, અમારામાં કાંઈક કચાશ છે એટલે તમે અમને ઘરે મોકલો છો. વાતે સાચી ને નહીં, કોકને આવું આપણે કહીએ હવે તમે ઘરે વૈયા જાઓ, એનો અર્થ શું? તું હાય લેવો નથી, અમારામાં તમે અમને કહી શકતા નથી. આટલા દિવસમાં તમે અમારું અંતઃકરણ જોયું કે આ ત્યાગાશ્રમમાં ચાલી શકે એમ નથી, એટલે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા, એટલે તમે એમને ઘરે કાઢો છો. મહારાજ એક એકને પાછા ભેટ્યા કે એવું નથી, પણ મારી આજ્ઞા છે તમે જાઓ, એનાથી વિશેષ સત્સંગનું કામ કરાવવું છે. દુખતે હૈયે બધાને વિદાય આપી. એક ન ગયા, કોણ? અદ્ભુતાનંદ સ્વામી ઉભા જ ન થયા. મહારાજ કે એ ભલે બેઠા, એ ભલે બેઠા, જાઓ તમે બધાય જાઓ. અને એને કાયમ પોતાની પાસે રાખ્યા, અદભુત કાર્ય કર્યું, અદ્ભુતાનંદ નામ પાડ્યું, કાયમ સાથે રાખ્યા. થોડા દિવસ થયા, અદ્ભુતાનંદ, હા મહારાજ, તમારે ઘેરે જઈને તમારી પત્ની પાસે જો તમે ભિક્ષા માગી આવો તો હું ખરો માનું, એક અદભુત કામ બાકી છે. ભલે મહારાજ, જાઓ અત્યારે જાઓ, હમણાં જાઓ. આ મહાત્મય સહિત જેને નિશ્ચયની ખટાઈ ચડી ગઈ હોય એના દાંત વિષયોને પછી ચાવી શકે નહીં. જાઓ પોતાને ઘેરે જે પત્ની હતા ને, એ આ દ્રશ્ય જોઈને તો કોણ જાણે શું દિવ્યાનુભૂતિ થઈ કે એ મહિલાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ અને પ્રભુ ભજનમાં વિતાવવાનું નિયમ લઈ લીધું. આ બનતું હોય તો પછી મારે પણ એ જ કરવું, કારણ કે હું પરણી ગઈ, મારો પતિ જ છે, અને અમારી આર્ય નારીઓને માટે તો એક ભવ હોય બબે ભવ હોય નહીં, મારો એ પતિ છે, બસ પતિ ગયો, હવે અમારે પતિ એ, અને એ તો પાછો જેને ભજવો છે એને ભજે છે, તો મારે તો એક સાથે બે ને ભજવાના છે. અખંડ પોતે એ મારે સવારનો પોર ફાટ્યો છે હજી, સૂરજનારાયણ ચોટિયાવા આકાશમાં ગયા છે, ઘરમાં કામ કરે છે, ત્યાં ફળિયામાં આહલેક પડી, ભિક્ષામ દેહી, આ કોણ? બહાર નીકળ્યા, આ હા ઓળખી ગયા. અને એને કોણ ન ઓળખે, કયો જી કોણ ન ઓળખે? આ તો ઈ દીર્ઘ ઈ,
આ તો ઈ પણ કઈ બોલ્યા નથી.
હરખાતે હરખાતે એમણે ભિક્ષા આપી, જોડી લંબાવીને એમાં ભિક્ષાને ગ્રહણ કરી. હજારો વર્ષ પહેલા થઈ ગયેલો ગોપીચંદ અને ભર્તૃહરિનો પુનરાવર્તન ભગવાન સ્વામિનારાયણે કરાયું.
ભિક્ષા લીધી, શ્રીજી મહારાજની પાસે ગયા. બહુ લાંબુ જીવા છે, 110 વર્ષની આસપાસ અદભુતાનંદ સ્વામી ધોલેરામાં જીવા છે. ખૂબ મોટી સત્સંગની સેવા કરી છે. એવા એ અદભુત કાર્યો છે, જીવનનો કોઈ અંત નથી. પણ કહેવાનું કે જેને મહાત્મય અને નિશ્ચયની ખટાશ ચડી જાય એના જીવનમાં આ બને, બીજાનું કામ નથી. હવે એક નાનકડી વાત છે, અને શ્રીજી મહારાજ કહે છે, એવો નિશ્ચય, એવો મહિમા, એમ કહી કહીને પણ પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. એટલે સરસ છેલ્લે વાત કરે છે કે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયાના ગુણ તેથી પર છે, વિકારે રહિત છે, પણ એ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાય છે. પણ અલ્પમતી વાળા છે એને દોષયુક્ત કહે છે, એમાં એને વિકાર જુએ છે, કામી જુએ છે, ક્રોધી જુએ છે, લોભી જુએ છે. તો એ સ્વરૂપને ઓળખ્યો નથી તો એને એ દોષનું પાપ લાગે છે. પણ જો નિર્દોષ સમજે તો એનું કામ થઈ જાય. પ્રથમના 73માં મહારાજ એક વાત કરતા કરતા એમ બોલ્યા કે આ મૂળજી બ્રહ્મચારી, એનામાં ઈશ્વર જેવા ગુણ વર્તે છે. પણ શું કામ જાણો છો? કારણ કે અમારી ભેળા રે છે ને, એ જાણે છે કે આ મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે, મહારાજને કોઈ પોતાનું નથી, કોઈ પારકું નથી. આવા અમને જાણે છે તો જેવા ભગવાનમાં ગુણ હોય એવા બ્રહ્મચારીમાં વર્તે છે. અને સૌ તમે જે ભાઈ ભાઈ બેઠા છો એ બધાને પ્રતીત છે કે આ મુકુંદ બ્રહ્મચારીમાં કોઈ જાતની ખોટ નથી. તો એવું કેમ થવાય છે? તો મોટાઓને નિર્દોષ સમજવાથી આવું થવાય છે. અને જે દોષ સમજશે તો એને કામ ક્રોધાદી બધા દોષ અંતઃકરણમાં આવીને નિવાસ કરશે. કામી સમજશે, લોભી સમજશે, તો એ ક્યારેય કામ ક્રોધ લોભથી મુક્ત થશે નહીં, ભલે બ્રહ્મા જેવો હોય તો પણ થશે નહીં. એટલે જે મનુષ્ય સ્વરૂપમાં ભગવાન વિચરે છે એને આવા માયાથી પર સમજવા તો આ નિશ્ચયનું સાચું સ્વરૂપ છે. એવી સરસ મજાની મહાત્મા એને નિશ્ચયની અહીંયા વાત કરી. હવે એક છેલ્લો મુદ્દો બ્રહ્માનંદ સ્વામીનો છે, કૃતાર્થ પણ મનાતો નથી, પરંતુ એ મુદ્દો આપણે આજે અહીંયા લેતા નથી. એનું કારણ એટલું છે કે એ અધૂરા મુદ્દાથી શરૂઆતથી આગલું 25મું વચનામૃતનો જ પ્રારંભ થાય છે. એટલે એ 25મા વચનામૃતની સાથે જ એ પ્રશ્ન લઈ અને આપણે આગળ એને કથા વાર્તાનું સ્વરૂપ આપીશું. અહીંયા આપણે 24મું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.